पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है।
ओम शांति। परम आदरणीय, परम सद्गुरु, सर्वश्रेष्ठ कृषक, पिता परमात्मा तथा मारी सामे विराजमान आ भारत भूमिना तात, आ भारत भूमिनी माताओ जननीओ, आजे हूँ ए विषय लईने तमारी सामे आवीशु जे विषय तमारा जीवन साथे जोड़ायेलो छे। कदाच मारी उम्र करता तमारो अनुभव मोटो हशे, परंतु परमात्माए जे तक आजे मने आप सौने मळवानी आपी छे एनी पाछळनुं एक कारण ए छे કે એ પ્રભુનો સંદેશ, એ પ્રભુની આશ જે આપણા સૌ માટે છે, અને તમારી દૂધ મંડળીના અધિકારીઓની અપેક્ષા તમારા સૌ માટે છે, એ અપેક્ષાઓને લઈને મારે આ સભામાં બિરાજમાન દરેકે દરેક ભાઈ બહેનના હૃદય સુધી પહોંચવું છે। आ विश्वविद्यालय नी एक परंपरा रही छे के कोई पण श्रेष्ठ कार्य नी शुरुआत प्रभु पिताना स्मरण थी करवामां आवे छे। ए स्मरण वखते आपणी इंद्रियो, खास करीने आपणी वाचा जो चालती होय तो जे प्राप्ति माटे आप सौ अहींया पहोंच्या छो એમાંથી ચૂકી ના જવાય, એટલા માટે આવી સર્વશ્રેષ્ઠ સભાથી હું એ અપેક્ષા રાખું છું કે જો ખરેખર કંઈક પ્રાપ્ત કરવા માટે અહીંયા આપણે પહોંચ્યા જ છીએ, તો એ પ્રાપ્ત કરવા માટે આપણા મનની, આપણી આંખોની અને આપણી દરેકે દરેક કર્મેન્દ્રિયોને ખોલી દઈએ। કારણ કે આ પરમાત્માનું ઘર છે, અને જેટલી ઇન્દ્રિયો તમારી ખુલ્લી હશે એટલી પ્રાપ્તિ ઈશ્વર પાસેથી વધારે થશે। હું તમને તમારા વિષયની વાત કરું, કદાચ નાના મોટે મોટી વાત લાગશે, પરંતુ હું ખાતરી આપું છું કે મારી વાતની તમે અવગણના નહીં કરી શકો, કારણ કે પરમાત્માનો સાથ મારી સાથે છે। આજે આપણે સૌ એ ભારત ભૂમિના દીકરાઓને મા ને બાપ છીએ, જે ભૂમિને દેવોની ભૂમિ ગણવામાં આવતી હતી, આપણે એ ભૂમિ ઉપર જન્મ લેવાના સદભાગી બન્યા છીએ જ્યાં શ્રી કૃષ્ણ જન્મ લઈ ચૂક્યા છીએ, આપણે એ ભૂમિના સપૂતો છીએ કે જે આજે વિશ્વ સામે એની આધ્યાત્મિકતાની શક્તિના બળે ચરમસીમા ઉપર ઊભો છે। એ ભારત ભૂમિના નાગરિક હોવાને નાતે આજે હું આ સભાની દરેક વ્યક્તિને એ પૂછવા માંગુ છું કે આપણે આપણા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનને કેટલું સ્થાન આપ્યું છે। જ્યારે એ સ્થાન આપવાનું આપણે ચૂકી ગયા, ત્યારે કોઈકે કહી દીધું કે દેખ ભારત કી દુર્દશા, આંખે હોતી બંધ, દેવો કી ઇસ પુણ્ય ભૂમિ સે આતી હૈ દુર્ગંધ। એ ભૂમિને બનાવનારા, એ ભૂમિનું જતન કરનાર, એ ભૂમિને સાચવનાર આપણે સૌ છીએ। એવું કહેવાય કે ભારતીય સંસ્કૃતિ એ તો ગ્રામ્ય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ એનો કિસાન છે એની જગત માતા છે અને એ સંસ્કૃતિ પોતાનું વર્ચસ્વ આ વિશ્વ ઉપરથી ખોઈ ન દે એટલા માટે આજે આપણને સૌને આ સભાના રૂપમાં એકત્રિત થવાની જરૂર પડી છે. હું એક આદર્શ ગામની વાત કરું તો જે શાંતિવન પરિસરમાં તમે બેઠા છો એ એક આદર્શ ગામ છે, જ્યાં કેટલાય ભાઈ બહેનો રહે છે, ભારતના ખૂણા ખૂણામાંથી આવેલા ભાઈ બહેનો રહે છે, પરંતુ એ દરેકની વિચારસરણી એક દિશામાં ચાલે છે. જ્યાં એક આવાજ આ સંસ્થાના સ્થાપક સંચાલક દાદીજી કે પિતા બ્રહ્માના મોઢેથી નીકળે ત્યારે હજારો ને લાખો ભાઈ બહેનો એ દિશામાં ચાલવા માટે તૈયાર થઈ જાય છે. એવા ગામમાં બેસીને આજે હું તમને તમારા ગામની વાત કરવાની છું. એવા ગામમાં બેસીને હું તમને તમારા વ્યવસાયની વાત કરવાની છું. વિષય રાખ્યો સ્વચ્છતાનું મહત્વ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન. આ સભામાં બિરાજમાન એવા એક પણ વ્યક્તિ નથી કે જે એ ના જાણતી હોય કે સ્વચ્છતા ન રાખવી જોઈએ. સૌ જાણો છો, પણ છતાં આપણે એને જીવનમાં કેમ ઉતારી શકતા નથી? ત્યારે પ્રશ્ન થાય કે સમજ છે, પણ એ સમજને એવા કયા પરિબળો ભરખી ગયા છે કે જે આપણા આચરણમાં આવી શકતી નથી? અને આ વિશ્વવિદ્યાલય માત્ર જ્ઞાન નથી આપતી, આચરણમાં લાવવાની વસ્તુઓ શીખવાડે છે. વ્યક્તિને આચરણમાં પરિવર્તન કેમ લાવાય એ શીખવાડે છે, વૈચારિક પરિવર્તન લાવે છે, અને એ વૈચારિક પરિવર્તન એનું જીવન પરિવર્તિત કરી દે છે. તમારી જેમ હું પણ ઘર ગ્રહસ્થમાં રહેનાર એક વ્યક્તિ છું. મારા માતા પિતા પણ તમારી જેમ આ વિશ્વવિદ્યાલયમાં આવે છે, જ્ઞાનનું પાન કરે છે, જીવનમાં ઉતારે છે, પોતાનો સંસાર પોતાનું કર્મયોગ નિભાવે છે અને પોતાના જીવનને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તમારામાંની એક વ્યક્તિ બનીને આજે હું તમારી સાથે વાત કરીશ કે તમે બધા જાણો છો કે જીવનમાં સ્વચ્છતાની આવશ્યકતા છે, અને છતાં દૂધ ડેરીના અધિકારીઓને એમ કહેવું પડે કે બેન, અમારા મંડળીના સભ્યોને શીખવાડો કે સ્વચ્છતા શું છે. તો એની પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણો છે, કોઈક ચોક્કસ એવા પરિબળો છે, કોઈક ચોક્કસ એવા કારણો છે કે જે વસ્તુ આપણને શીખવાડવાની આજે જરૂર પડી છે. આ દૂધ ઉત્પાદન અને આપણો જે વ્યવસાય, જો એની હું વાત કરું તો એનું મૂલ્ય ઓછું નથી. કારણ કે ક્યારેક ગામડાઓમાં જવાનું થાય ત્યારે માતાઓ દૂધ કે પશુ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલા હોય અને ચાલતા ચાલતા અચાનક જો નીકળી જાય આપણા મોઢામાંથી, કેમ છો બેન, શું ચાલે છે, ત્યારે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે અમે ભણ્યા નહીં, ભણ્યા હોત તો તમારી જેમ બેન બનત, અમે અભણ રહ્યા એટલે આ ગાય ગોબરનું, ગાય ભેંસનું ગોબર છે એને ફેંદીએ છીએ. પરંતુ ધ્યાન રાખજો, તમે સૌ એ વ્યવસાય સાથે જોડાયા છો જે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વ્યવસાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આ એટલો ઝડપથી વધી રહ્યું છે, એટલું ઝડપથી વધી રહ્યું છે કે શિક્ષિત લોકો બહુ ઝડપથી બેકાર બની રહ્યા છે. જે શિક્ષણ એણે આજે મેળવ્યું છે એ શિક્ષણ 5 વર્ષ પછી નિરર્થક થઈ જાય છે. વિશ્વની અંદર અનેક શિક્ષણ શાસ્ત્રીઓના અભ્યાસ પછી એવું તારણ નીકળ્યું છે કે વિશ્વના અંદરના દરેક વ્યવસાયો બેકાર થઈ જશે, એમાં ફુગાઓ લાગશે. એક જ વ્યવસાય એવો છે કે જે આપણી જીવાદોરી બની શકશે, અને એ વ્યવસાય છે પશુપાલન અને દૂધ ઉત્પાદન. આપ સૌ પહેલાથી જ આવા સર્વશ્રેષ્ઠ વ્યવસાય સાથે જોડાયેલા છો, એટલે એની ગરિમા, એનું મૂલ્ય જરાય ઓછું નથી. એટલા જ માટે આપણા આયુર્વેદના શાસ્ત્રોમાં આપણા આયુર્વેદાચાર્યો વર્ષો સુધી દૂધ દહીં અને છાસ કલ્કનો ઉપયોગ કરીને કાયાકલ્પ કરતા હતા. એવું કહી દીધું કે દેવું કરીને ઘી પીવો. શા માટે? એવું કયું તત્વ છે આપણા આ વ્યવસાયની સાથે કે જેને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે? આયુર્વેદમાં એનું મૂલ્ય જરાય ઓછું નથી. તો બીજી તરફ આપણે જોઈએ કે આ ભારત ભૂમિનું એ ગોકુળિયું ગામ કે જેમાં કનૈયો હતો, જેમાં નંદબાબા હતા, જેમાં યશોદા માં હતી, અને એ ગોકુળિયા ગામના એ કનૈયાનો વ્યવસાય પણ પશુપાલન હતો, જે વર્ષોથી જે યુગોથી ચાલ્યો આવ્યો છે. આપણા દેશની અંદર કટોકટીની સ્થિતિ આવે, યુદ્ધની સ્થિતિ આવે, તો ગમે તે સંજોગોમાં પણ શહેરી લોકોને શહેરના બાળકો સુધી કે ગામના એક એક બાળકો સુધી દૂધ પહોંચાડવા માટે સરકાર વિશેષ વ્યવસ્થાઓ કરે છે. કારણ કે દૂધ એ આપણા આહારનું સૌથી મહત્વનું જૂથ છે. દૂધ અને દૂધની બનાવટો. તમે એક વર્ષ સુધી તમારા આહારમાંથી દૂધ અને દૂધની બનાવટોને અલગ કરી દેશો, તમારા આહારથી દૂર કરી દેશો, તો એક જ વર્ષમાં તમે જોશો કે તમારું સ્વાસ્થ્ય પણ તમારાથી દૂર ચાલ્યું જશે. એટલે આ વ્યવસાય એવો વ્યવસાય છે કે જે સમાજનું સ્વાસ્થ્ય બનાવે છે. એટલે તમે બધા એ લોકો છો જે સંસારને સ્વાસ્થ્ય પ્રદર્શિત કરો છો. જો તમે આ વ્યવસાય સાથે ના જોડાઓ તો શહેરની સવાર નહીં પડે. શહેરના લોકોને સવારના પોરમાં ઉઠીને ચા જોઈએ છે. એ ચા ત્યારે મળે છે જ્યારે તમે દૂધ મંડળીમાં જમા કરાવો છો અને દૂધ મંડળી એ દૂધને એના ઘર સુધી પહોંચાડો છો. એની સવાર તમારા વ્યવસાય સાથે જોડાયેલી છે. એના બાળકોનું સ્વાસ્થ્ય તમારા વ્યવસાય સાથે જોડાયેલું છે. દૂર સરહદો ઉપર લડતા સૈનિકોનું સ્વાસ્થ્ય તમારા વ્યવસાય સાથે જોડાયેલું છે. અને વિચારો કે આ ભારત ભૂમિની 100 કરોડથી પણ વધારે પ્રજાને રોજ તમારા વ્યવસાયની જરૂર પડે છે. તમારો વ્યવસાય નાનો સૂનો છે? તમારો વ્યવસાય સાધારણ છે? કોઈ ના કહી શકે. એટલે સમાજે એક બહુ મોટી જવાબદારી પરમાત્માએ અને સમાજે તમને સોંપી છે આ વ્યવસાય સાથે જોડીને. આજે આપણે એ મૂલ્યાંકન કરીએ કે આપણે આ વ્યવસાયને વફાદાર છીએ, આપણે આ વ્યવસાય માટે સક્ષમ છીએ, આપણે આ વ્યવસાયને જે રીતે ચલાવવો જોઈએ, વધારવો જોઈએ, એ રીતે આપણે વધારીએ છીએ, કે આપણી વ્યક્તિગત ટેવો, આપણી વ્યક્તિગત કુટેવો અને આપણી વ્યક્તિગત આદતો આપણને ભરખી તો નહીં જાય ને? એટલે દૂધ મંડળીના અધિકારીઓને આ વિષય રાખવાની જરૂર પડી છે. તમારા વિષયની વાત અમારે આજે એટલે કરવાની છે. 1997માં નરસિંહ રાવ સરકાર આવી અને એ સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી. ભારત દેશ એની ઉદારતા માટે પહેલેથી જ પ્રખ્યાત છે. અને એ ઉદારીકરણની નીતિમાં એવું કહેવામાં આવ્યું કે જો કોઈ પણ વિશ્વનો વ્યક્તિ ઈચ્છે તો ભારતમાં આવે અને ભારતમાં આવીને પોતાનો વ્યવસાય કરી જાય. તમે વિચારો કે જે દેશમાં 100 કરોડ ગ્રાહકો હોય એ દેશમાં આવીને વ્યવસાય કરવા માટે વિશ્વનો કયો ડાયો વેપારી એવો નહીં હોય કે જે અટકે. એને આવવું જ જોઈએ અને એ આવવા લાગ્યા. આજે ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ આ બધા બહુ નાના નાના, તમે નકશામાં જોશો તો બહુ નાના નાના દેશ છે. એ દેશના ખેડૂતો એવા છે કે જેમની પાસે 200-300 આમ કેટલ શેડ હોય છે અને એમાં 200-300 ગાયો ને ભેંસો એક સાથે હોય છે, એની પાસે 200-300 લીટર 500 લીટર દૂધ એક વારમાં જમા થાય છે. હવે એ ખેડૂત જો પોતાનો જથ્થો લઈને ભારતમાં આવે અને ભારતમાં આવીને 7 રૂપિયે લીટર પણ જો દૂધ વેચી જાય તો એ આપણા ભારતના ખેડૂત કરતા કમાશે. એટલા માટે આ ઉદારીકરણની નીતિએ આપણને બધાને એ શીખવાડી દીધું છે કે પાણી પહેલા જો પાળ નહીં બાંધવામાં આવે તો ડૂબવાનો સમય બહુ નજીક છે, અને એ પાળ બાંધવાનો સમય એ આ છે, આ મિનિટ છે, આ ઘડી છે, આ પળ છે. નહીં તો તમારી રહી છે, તમે એમ કહેશો કે બેન અમારી જિંદગી કેટલી રહી, જે 10-15-20 વર્ષ કાઢવા છે એ કાઢી નાખશું, પણ વિચારો ભાઈઓ અને બહેનો તમારા બાળકનું ભવિષ્ય શું, તમારા બાળકને વારસામાં તમે શું આપીને જશો. એટલા માટે સરકારની ઉદારીકરણની નીતિ અને બીજું વિશ્વયુદ્ધ એ બીજા વિશ્વયુદ્ધ પછી એક બીજી ઘટના બની, અને એ બીજી ઘટના એ હતી કે વિશ્વ બજાર જે હતું એ બજાર આંતરરાષ્ટ્રીય બની ગયું. હવે બજાર માત્ર ભારતનું કે માત્ર આણંદનું કે માત્ર મહેસાણાનું ના રહ્યું, બજાર વિશ્વ બની ગયું, દુનિયા એક ગામ બની ગયું. અને એના કારણે એ થયું કે બીજા વિશ્વયુદ્ધ પછી ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરતી ફેક્ટરીઓ બિલાડીના ટોપની જેમ વધવા લાગી, કુશળ ફેક્ટરીઓ ઊભી થવા લાગી, કુશળ ફેક્ટરીઓ પોતાની પ્રોડક્ટ જે છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મૂકવા લાગી. પરિણામે શું થયું કે પહેલા જ્યારે એ ગોકુળિયું ગામ હતું ત્યારે તમારો વ્યવસાય જે હતો પશુપાલનનો, ત્યારે એ વ્યવસાય તમારા કેન્દ્રમાં હતો, તમારા કંટ્રોલમાં હતો, પરંતુ આજે આખું બજાર જે છે એ ગ્રાહક લક્ષી બની ગયું. અને આજે સમય એ આવી ગયો છે કે તમે શું ઉત્પાદન કરીને આપો છો એમ નહીં, પરંતુ ગ્રાહકને શું જોઈએ છે એ પ્રમાણે તમે માલ આપો તો અમે તમારો માલ લેવા તૈયાર છીએ, નહીં તો તમારો માલ લેવા માટે અમે તૈયાર નથી. એટલે બજાર જે હતું એ આખું પરિવર્તિત થઈ ગયું, અને પરિવર્તિત થઈ અને શું થયું તો એ વિશ્વવ્યાપી અને ગ્રાહકલક્ષી બની ગયું. અને એટલા માટે આજે તમે પણ કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે એક સાદું વાક્ય બોલો છો કે સારામાં સારું આપજો, તો તમે જે વસ્તુ પ્રોડક્ટ પેદા કરો છો તમારા પશુપાલનના વ્યવસાયથી, ત્યારે વિશ્વનો ગ્રાહક કહેશે, ભારતનો ગ્રાહક કહેશે, ભારતનો એ શહેરી ગ્રાહક કહેશે કે સારામાં સારું આપજો, નહીં તો પેલા સ્વિટ્ઝરલેન્ડવાળાનું અમે લઈશું, એવું કહેશે. અને બહુ જલ્દી આપણે બધાએ બેકાર બની જશું, કારણ કે દરેક ગ્રાહક પેલા સારામાં સારી બાજુ વળી જશે, અને એ ના વળે એટલા માટે જાગવાની જરૂર છે. આપણા ઉપર ઈશ્વરનો એક આશીર્વાદ છે કે શ્રી કુરિયનજીએ જે આપણી આ કોઓપરેટિવ સોસાયટી બનાવી છે અને જે ફેડરેશનની નીચે એક પરિવારના સભ્ય બનીને તમે બધા આજે જે જોડાયેલા છો એ એકમાત્ર આશીર્વાદ આપણા બધા ઉપર છે. જે દિવસે આપણે વિખેરાઈશું એ દિવસે તમારા ઘરનો ચૂલો સળગવાનું બંધ થઈ જશે, એટલે સક્ષમ થવાની જરૂર છે. અને ધ્યાન રાખજો કે આ બીજા વિશ્વયુદ્ધ પછી જે રીતે ખાદ્ય પદાર્થોની પ્રોડક્ટ વધવા લાગી, એ પ્રોડક્ટને જોતા જોતા એવું થવા લાગ્યું કે લોકો ગુણવત્તામાં નીચે ઉતરતા ગયા અને જથ્થામાં વધતા ગયા, અને ગ્રાહક ગુણવત્તાવાળો સામાન માંગવા લાગ્યો. એટલા માટે આપણને પણ આપણા દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં જથ્થો નહીં પરંતુ ગુણવત્તાની જરૂર પડશે. આપણે એમ વિચારીએ કે 5 લિટર દૂધ છે એક લોટો ધપકાઈ દઉં 5.5 થઈ જશે, તો એ નહીં ચાલે. આપણને જથ્થો વધારે નથી જોઈતો, ગુણવત્તા વધારે જોઈશે. તમારી પ્રોડક્ટ પાછી તમારા હાથમાં આવશે, એ સમય આવી ગયો છે. એટલા માટે પણ આ વિષયને સમજવો બહુ જરૂરી થઈ ગયું છે. ઘણી વખતે આપ સૌના જે અધિકારીઓ છે એમની સાથે વાત કરવાનું મોકો મળે ત્યારે એ જાણવા મળે છે કે જે રીતે ખાદ્ય પદાર્થોની બનાવટ, ખાદ્ય પદાર્થોનો જથ્થો, ખાદ્ય પદાર્થોની માંગણી જે છે એ માંગણી સમાજમાં વધતી ગઈ, એમ એમ આંતરરાષ્ટ્રીય બજારના જે અધિકારીઓ હતા એ અધિકારીઓએ એકમ નક્કી કર્યા કે દાખલા તરીકે તમારે ઘર માટે ઇસ્ત્રી ખરીદવી છે કે લાઇટની સ્વિચ ખરીદવી છે તો આપણે તરત જોશું કે એના ઉપર ISI લખ્યું છે. લખ્યું છે તો લેવાય. આ જ્ઞાન અભણ વ્યક્તિને પણ આવી ગયું છે. આપણા ટેલિવિઝનોએ બધાને આ જ્ઞાનથી વંચિત કર્યા છે કે ISI માર્કાવાળી વસ્તુઓને આપણે ખરીદવી જોઈએ. તો તમારા મિલ્ક પ્રોડક્શનને, તમારા દૂધ ઉત્પાદનનો જે જથ્થો તમે મંડળીમાં આપ્યો એ જથ્થાવાળા પણ નહીં કે તમે ISI વાળું અમને મિલ્ક આપો, ત્યારે તમે શું કરશો? ત્યારે તમે એને શું જવાબ આપશો? ફરી તમારા સામે એક પ્રશ્ન ઊભો થાય છે. એટલે સજાગ થવાની પળ આજ છે, સમજવાની પળ આજ છે. અને એમણે દૂધ માટે એક એકમ નક્કી કર્યો જેને ISO 99000 કહેવામાં આવે છે. હેક્ઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, આવો એક એકમ નક્કી કર્યો. અને સદભાગ્ય, આપણું સદનસીબ છે કે આપણને, આપણા, આપણી દૂધ ડેરીઓને આ એકમ જે છે એ પ્રાપ્ત થઈ ગયો છે. આજે વિશ્વની અંદર ટોચનો વ્યવસાય કરતા લોકો અને દેશો કરતા, અમેરિકા જેવા સક્ષમ દેશ કરતા પણ દૂધ ઉત્પાદનમાં આપણો દેશ સર્વપ્રથમ સ્થાને છે. આપણે હજુ સુધી સર્વપ્રથમ સ્થાને છીએ. પણની લટકતી તલવાર આપણા બધા ઉપર છે અને એ પણની લટકતી તલવાર આપણને શીખવાડે છે કે આંખ ખોલવી પડશે, નહીં તો કંઈક થશે, નહીં તો જીવન ડામાડોળ થઈ જશે, નહીં તો વ્યવસાયથી બેવ્યવસાય, બેરોજગાર બની જઈશું. કેમ? માત્ર એટલા માટે કે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભા રહેવા માટે યોગ્ય છીએ. અને એટલા માટે આ વિષય રાખવાની જરૂર પડી કે સ્વચ્છતા અપનાવવી પડશે. સ્વચ્છતાનું જીવનમાં શું મહત્વ છે અને સ્વચ્છતા દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે કેવી રીતે જોડાયેલી છે, એટલા માટે આ વિષય રાખવાની આવશ્યકતા છે. તમે બધા જાણો છો હાથ ધોયેલા હોવા જોઈએ, ચોખ્ખું વાસણ હોવું જોઈએ, પણ છતાં તમારું દૂધ જ્યારે ડેરીમાં જાય ત્યારે કેમ એમાં બહુ બધા બેક્ટેરિયા હોય છે? કેમ એના ફેટ બીજાના કરતા ઓછા આવે છે? કેમ? અને એટલે જ આ વિશ્વવિદ્યાલય એ શીખવાડે છે. આ વિશ્વવિદ્યાલયના હજારો ભાઈ બહેનો એવા છે જે તમારી જેમ નાના નાના ગામડાઓમાં રહેલા છે, મોટા થયેલા છે અને આ વ્યવસાય સાથે જોડાયેલા છે. એ લોકોના જીવનમાં આ પરિવર્તન આવ્યું છે અને એ પરિવર્તને એમની અંદર સહજ સ્વચ્છતાનો ગુણ દાખલ કર્યો છે. તમે આ શાંતિવન પરિસરમાં, આ શાંતિવન ગામડાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય અને ના હોય, એની ગેરહાજરીમાં પણ જાઓ, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, તમને ક્યાંય અસ્વચ્છતા નહીં જોવા મળે. કેમ? કારણ કે સ્વચ્છતા લોકોનો સહજ ગુણ બની ગયો. અને આ વસ્તુ જે છે, આ સ્વચ્છતા જે છે, હું અહીંયા બેસીને, ગાદી તકિયા ઉપર બેસીને એમ કહું કે સ્વચ્છતા અપનાવો ત્યારે તમારા મોઢામાંથી નીકળશે, બેન અમને ખબર છે. તો માત્ર ખબર હોવી એટલું પૂરતું છે? કારણ કે એ એટલા માટે પૂરતું નથી, એ આપણા ભવિષ્ય સાથે જોડાયેલું છે. અને એ ભવિષ્ય સાથે જોડાયેલું છે એટલા માટે હું કહેવા માંગીશ કે આપણે મંદિરમાં જઈએ છીએ તો એ મંદિર આપણને પવિત્રતાનો અહેસાસ કરાવે છે. તો એવું આપણું ઘર આપણને પવિત્રતાનો અહેસાસ કરાવે છે? કોઈ નાઈ ધોઈને સ્વચ્છ રહેલું બાળક હોય તો એના ઉપર આપણે એને ના ઓળખતા હોઈએ તો એ પ્રેમ આવે છે. તો આપણે આપણા વ્યવસાયને પ્રેમ કરીએ છીએ અને બીજો બહારનો વ્યક્તિ આપણને જોઈને આપણા વ્યવસાયને પ્રેમ કરે છે. કોઈ બહુ સુખી સમૃદ્ધ અને સંપન્ન ખેડૂત હોય કે જેના ઘરમાં બધું રાજ રચેલું હોય અને એ રાજ રચેલું એના ઘરમાં અસ્તવ્યસ્ત પડ્યું હોય, એના ઉપર આટલી આટલી ધૂળ જામી હોય તો તમે કહેશો કે એ તો ગોતી છે, એને ઘર ચોખ્ખું રાખતા નથી આવડતું. અને એની જગ્યાએ કોઈક બહુ નાનકડા ખેડૂતના ઘરમાં જાઓ જેમાં કશું નહીં હોય પણ વાડી ચોડીને સ્વચ્છ હશે તો ત્યાં મન ઠરશે, મનને શાંતિ મળશે, મન ઈચ્છશે કે અહીંયા બેસીએ. એટલે સગવડોમાં સુખ નથી, ધ્યાન રાખજો. સુખી સંપન્ન રાચરચીલામાં સુખ નથી, તમે જે સોફા ઉપર બેઠા છો એ સોફામાં સુખ નથી. સુખ પવિત્રતા શુદ્ધતાનો અહેસાસ જે છે એ અહીંની સ્વચ્છતાથી તમે અનુભવી રહ્યા છો. અને એ અહેસાસ જે છે એ અહેસાસને તમે તમારા ઘરમાં પેદા કરી શકો એમ છો. કારણ કે આપણે વિશ્વ નથી બદલવું, આપણે આપણને બદલવા છે. હું મને બદલું તો વિશ્વ તો એની આપોઆપ બદલાઈ જશે. હું મારું પરિવર્તન લાવું તો વિશ્વ પરિવર્તન, વ્યક્તિ પરિવર્તન થશે તો વિશ્વ પરિવર્તન ઓટોમેટિક થવાનું છે. એટલે હું કંઈક કરું, હું પ્રયત્ન કરું. અને એક એક વ્યક્તિ, એક માતા માત્ર એમ કહેશે કે હું કરું તો એની આપોઆપ આ કાર્ય થવાનું છે. અને આ કાર્યમાં સફળતા અમને મળી છે અને અમે આ સભા ઉપર અને આ સ્ટેજ ઉપરથી છાતી ઠોકીને એમ કહી શકીએ છીએ કે પરમાત્મા આધ્યાત્મિકતાના બળે સ્વચ્છતાના મૂલ્યને આપણી અંદર અંગીકાર કરી શકે છે, એ તાકાત છે. અને તમારી જ મંડળીના કેટલાય સભ્યોએ એનો અનુભવ કર્યો છે. માત્ર હું કહું છું એટલે નહીં, તમારું મન જો ખરેખર માને તો તમે સ્વીકારજો. તમે પહેલા અનુભવ કરો, તમે પહેલા એને કસોટીના એરણ ઉપર તોલો અને પછી અપનાવો કે હા, ખરેખર આધ્યાત્મિકતા એ શક્તિ છે કે જેનાથી સ્વચ્છતાનું મૂલ્ય આપણા વ્યવસાય સાથે લઈ શકાય છે. એક ખરાબ કેરી જો એમ કે હું બધી કેરીઓને ખરાબ કરવાની તાકાત ધરાવું છું, તો એક સારું સદકાર્ય, એક સારો ગુણ, એક સ્વચ્છતાનો ગુણ આપણા આખાય વ્યવસાયને શુદ્ધ કરવાની તાકાત નથી ધરાવતો? જો નકારાત્મક વસ્તુમાં એટલી તાકાત હોય તો તમે વિચારો કે સકારાત્મક વસ્તુની અંદર કેટલી તાકાત છે. એ તાકાતને અનુભવવાનો પ્રયત્ન કરો. કોઈ શિક્ષણની આવશ્યકતા નથી, કોઈ ભણતરની આવશ્યકતા નથી. ધ્યાન રાખજો ભાઈઓ અને બહેનો, ભગવાનને ગામડાના ભોળા લોકો ગમે છે, કે જેનું દિલ સાફ છે એવા લોકો ગમે છે. એને મોટી મોટી વાતોની, મોટા મોટા ભાષણોની, મોટા ભારેખમ શબ્દોની જરૂર નથી. એને તો સાચા દિલના માણસોની જરૂર છે. અને એ સાચા દિલના માણસો આપણા ગામડાઓમાં છે. એટલા માટે મારે તમને એ કહેવું છે કે આપણે સૌ એ લોકો કે જે એ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્જન એવા આપણે સૌ માનવો, અને એ સર્વશ્રેષ્ઠ માનવ આપણે જોઈએ કે ડેરીમાં દૂધ જમા કરાવવાનું છે અને તમારું નાનકડું બાળક હોય એને ગ્લાસમાં દૂધ પીતા પીતા અડધો ગ્લાસ વધારી દીધો હોય અને એ કે બા આટલું દૂધ નથી પીવાતું, એટલે બા એમ કે પેલો ડેરીનો લોટો છે એમાં નાખી દે અને પેલું બાળક એમાં નાખી દે, અને ભૂલથી એ દૂધ નાખતા નાખતા આટલો રોટલાનો ટુકડો એમાં પડી ગયો અને એ દૂધ ડેરીમાં જમા થઈ ગયું. ડેરીના અધિકારીઓ એમ કે બેન, જ્યારે દૂધ ડેરીમાં આવે ને એને અમે કપડું રાખીને ગાળીએ છીએ ત્યારે ખોબો ભરીને માટી નીકળે છે, એમાંથી લોટો નીકળે છે, વાટકી નીકળે છે ને બહુ બહુ તો રોટલીનો ટુકડો નીકળે છે. તમે વિચારો, એ દૂધ શહેરમાં જશે અને શહેરની કોઈ શ્રદ્ધાળુ ગૃહિણી ભગવાનને ભોગ લગાડશે. આપણે ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ માનવ આપણે એ પરમાત્માને છેતરતા પણ ચૂકતા નથી, અને આપણા એ દુષ્કૃત્યનું પાપ બોજા તરીકે આપણા ઉપર આવીને પડે છે, કારણ કે આપણે એને છેતરવાનું કામ કર્યું છે. અને એટલા માટે ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ માનવ હું વારંવાર કહું છું, કારણ કે ગાય ભેંસ બકરી પ્રાણીઓમાં કોઈ સમજ નથી જેટલી સમજ આપણામાં છે, પરંતુ એ એમના કર્તવ્યોને વફાદારીથી કરે છે. કૂતરું આજ સુધી એક રોટલો નાખશો, એક રોટલી નાખશો, તમારા બધાનો અનુભવ હશે, એની વફાદારી નહીં ચૂકે. તમારી ગાય ભેંસ સાંજ પડે એટલે એના ગમાણમાં આવીને ઉભી રહેશે કશું કીધા વગર, એની વફાદારીને નહીં ચૂકે. સવાર સાંજ તમને તપેલા ભરી ભરીને દૂધ આપે છે, એની વફાદારીને નહીં ચૂકે. અને આપણે પેલા ભગવાને બનાયા આપણને, એ ભગવાને આ સૃષ્ટિ ઉપર કર્તવ્ય કરવા મોકલ્યા અને બુદ્ધિશાળી થઈ ગયા એટલે આપણા બાપને છેતરવા બેઠા આપણે. અને જો આ છેતરામણ આપણા બાળક જોવે તો આપણે જે વિશ્વનો તાત, જે જગતની માતા, એ જગતની માતાએ એના બાળકને શું શીખવાડ્યું કે ભગવાનને છેતર, મંડળીને છેતર, દૂધ ડેરીના અધિકારીઓને છેતર. ધ્યાન રાખજો, તમારું ભવિષ્ય એમના હાથમાં છે અને એ ખરેખર ચિંતિત છે કે તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય, તમારા ભવિષ્ય સાથે કોઈ ચેડા ના થાય, એ ખરેખર ચિંતિત છે. અને એટલે આપણી કોઓપરેટિવ સિસ્ટમને આપણે મજબૂત કરવી પડશે, અને એટલે આપણી કોઓપરેટિવ સિસ્ટમને આપણે જથ્થાથી વધારવાની જરૂર નથી, જથ્થામાં આપણે સર્વશ્રેષ્ઠ છીએ જ. ભારત દેશ એટલું દૂધ ઉત્પાદન કરે છે જેટલું વિશ્વનો કોઈ દેશ નથી કરી શકતો. જથ્થામાં શ્રેષ્ઠ આપણે છીએ, આપણે શ્રેષ્ઠ થવાની જરૂર ગુણવત્તામાં છે. સુકામ મારા ઘરમાંથી જે દૂધ મંડળીમાં જાય એમાંથી માટી નીકળે, સુકામ એમાંથી રોટલીનો ટુકડો નીકળે, સુકામ કૂતરાએ બોટેલું દૂધ હું દૂધ મંડળીમાં જવા દો. દૂધ ડેરીના અધિકારીઓ એમ કે બેન, આવું ના થાય એટલે અમે એમને ગરણીને બરણી આપી, તો એ બરણી એમણે જઈને સરસ અભ્રય ઉપર ઉટકીને લટકાવી દીધી. ફરી દિવાળી આવે, ફરી દિવાળીએ ઉટકીને એને અભ્રય પર લટકાવી દે છે, પણ લોકો એને વાપરતા નથી. બહુ ચિંતા કરી, બહુ બધી સુવિધાઓ આપી, મંડળીનું નાના 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 સેન્ટરો નાના નાના ગામ સુધી પહોંચાડ્યા, અને છતાં આપણે ના જાગ્યા. એટલે હવે અધિકારીઓએ કશું કરવાની જરૂર નથી, એમનાથી જેટલા થતા પ્રયત્નો હતા એ કરી ચૂક્યા. હવે માત્ર જો કોઈએ કરવાની જરૂર હોય તો એ આપણે કરવાની જરૂર છે, અને એ અધિકારીઓ માટે નહીં, આપણા માટે, આપણા બાળક માટે, આપણા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે. અને આપણા બાળકને એ શીખવાડવું પડશે કે તારું એજ્યુકેશન જ્યારે તને નિષ્ફળ બનાવીને ગામડામાં પાછો લાવશે ત્યારે તું ભૂખ્યો નહીં રહે, કારણ કે આપણા ઘેરમાં ગાય ભેંસ છે, એ તને પાળશે, તું આજે એને પાળ. એ શીખવાડવા માટે, કારણ કે એવું બનશે, જે ઝડપથી ફુગાવો, જે ઝડપથી બેકારી વધી રહી છે, ભવિષ્યમાં ભગવાન ના કરે પણ એવું બની શકે કે તમારું બાળક શહેરમાંથી પાછો આવશે અને કહેશે કે પિતાજી હું બેકાર થઈ ગયો, અને ત્યારે ગર્વથી જો તમારે કહેવું હોય તો એ ગર્વને બનાવવા માટેની પ્રક્રિયાઓ તમારે આજથી શરૂ કરવી પડશે. પરંતુ વ્યક્તિ સમજદાર છે, એ સમજદારી આચરણમાં નથી આવી શકતી, કારણ કે એ માનસિક રીતે કમજોર છે. અને એ માનસિક રીતે કમજોર છે એટલે લાલચ એના ઉપર હાવી થઈ જાય છે. એટલે એઠું દૂધ, વધેલું દૂધ અને થોડુંક પાણી નાખી દેતા આપણે અચકાતા નથી. આ બધામાંથી આપણે કેમ બહાર આવી શકીએ? અને એ બધામાંથી બહાર આવવાનો એકમાત્ર સાચો સાથી જો કોઈ હોય તો એ પ્રભુ છે. તમે ધ્યાન રાખજો, સંસારના સાથીઓ વફાદાર છે, એ સ્મશાન સુધી આવશે સાથે, પરંતુ સાચો સાથી એ પરમાત્મા છે. આ માત્ર બોલવાની નહીં, અનુભવવાની વાત છે. સાચું ભાથું એ આપણી વફાદારી છે, સાચું ભાથું એ આપણી ઈમાનદારી છે, સાચું ભાથું એ મંડળીને આપણે આપેલો સાચો 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 સહયોગ છે. અને એ સત્યતાના બળ ઉપર, એ સ્વચ્છતાના બળ ઉપર જ્યારે આપણે આપણા વ્યવસાય સાથે જોડાઈશું, પછી તમે ગર્વથી કહેશો કે બેન અમારો આ વ્યવસાય છે. અને આજે ઘણી વખતે મને વિશ્વવિદ્યાલય તરફથી ઘણી મંડળીઓમાં જવાનો મોકો મળ્યો છે, અને મેં એવી કેટલી મંડળીઓ આ ટ્રેનિંગ પહેલા અને ટ્રેનિંગ પછી જોઈ છે, તો પરિવર્તન આવે છે. હજુ દુનિયામાં અંધકાર નથી. મને બહુ સરસ એક વાત યાદ આવે છે કે એક વખતે અસ્ત થતો સૂરજ સંધ્યાને પૂછે છે કે હે સંધ્યા, હું અસ્ત થઈ જઈશ, અને હું હમણાં અસ્ત થઈ જઈશ પછી આ જગત ઉપર અંધારું છવાઈ જશે, આ માનવ વસ્તી અંધારામાં આવી જશે, ત્યારે આ જગને રોશની આપવાનું કામ કોણ કરશે? આ પ્રશ્ન સાંભળીને સંધ્યા ચૂપ થઈ જાય છે. છબી ચિત્ર બનીને આમ જોઈ રહે છે સૂરજ સામે કે હવે શું થશે. ત્યારે એક નાનકડો દીપક, નાનકડું કોળિયું એમ કહે છે કે હું જ્યાં સુધી જાગું છું, હું જ્યાં સુધી જીવું છું, ત્યાં સુધી હું વિશ્વના અંધકારને ઓલવતો રહીશ. અને એ નાનકડા દીપકને વિશ્વનો અંધકાર એકત્રિત થઈને પણ ઓલવી નથી શકતો. આપણે બધા પણ એ જ દીપકો છીએ. આપણે બધા પણ એ દીપકો છે કે જેની રોશની પરમાત્માએ પ્રજ્વલિત કરી છે. અને જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે આપણા વ્યવસાયને મરવા નહીં દઈએ. ત્યાં સુધી સ્વિટ્ઝરલેન્ડ કે ડેનમાર્કના એક પણ ખેડૂતને આપણા ભારત દેશમાં આવી અને આપણને બેકાર બનાવીને, આપણા ભાઈ બહેનોને, આપણા ગ્રામ્ય પ્રજાજનોને, આપણા કિસાનને બેકાર બનાવીને વ્યવસાય કરવા નહીં દઈએ, કારણ કે આપણી જવાબદારી છે. આપણે વિશ્વનો અંધકાર, વિશ્વની નીતિઓ એકત્રિત થાય, પણ છતાં હજુ આપણા હાથમાં તાકાત છે, હજુ આપણા હાથમાં સત્તા છે, અને હજુ આપણે એક જૂથ છીએ. એટલા માટે આ સ્વચ્છતાના મૂલ્યને આપણે જીવનમાં અપનાવીએ. હું ક્યારની બોલું છું સ્વચ્છતા સ્વચ્છતા સ્વચ્છતા? કઈ સ્વચ્છતા? કેવી સ્વચ્છતા? કેવા પ્રકારની સ્વચ્છતા? તમે ધ્યાન રાખજો કે વાળી ચોળીને આપણે આપણું ઘર ચોખ્ખું કરી દઈએ અને એ ઘરનો કચરો આપણે લઈને સામેવાળાના આંગણામાં નાખીએ, એ સ્વચ્છતા કહેવાય? અને એ સામેવાળા બેન વેલણ સાથે બહાર નીકળે અને એમના મોઢામાંથી અસ્ખલિત પ્રવાહ મહાવાક્યો નીકળે, એ સ્વચ્છતા છે? એ એમના વાણીની સ્વચ્છતા છે? અને પછી આપણે પણ મહાભારત માટે, મહાસંગ્રામ માટે તૈયાર થઈ જઈએ, એ આપણી માનસિક સ્વચ્છતા સૂચવે છે? એટલે કેમ, કેવી રીતે આપણે આપણા જીવનને પરિવર્તિત કરીએ? કેમ એવું બને છે કે આજે પણ આપણે એ ગોકુળ ગામને યાદ કરીએ છીએ. શું કામ? એ ગોકુળ ગામ કે જેનો એક છોકરો જે ગોવાળ, જે માખણ ખાય, ગાય ચરાવે, એને આપણે મંદિરમાં સ્થાન આપ્યું, એને આપણે દેવ કયા અને એના સામે આપણે આપણું મસ્તક નમાવીએ છીએ અને એની પાસેથી શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ગોવાળિયાના મા બાપ કેવા હશે? અને આજે આપણા ગામનો આપણો દીકરો અને એ આપણા દીકરાને એ કનૈયા સાથે સરખાવો અને એની સાથે નથી સરખાવતા તો વિચાર કરો કે કેમ મારો દીકરો કનૈયા જેવો નથી લાગતો, કેમ મારા દીકરાના જીવનમાં કનૈયા જેવા ગુણો નથી દેખાતા. કારણ કે કનૈયો એ પણ ગોકુળનો એક યુવા હતો. એ એટલે નથી દેખાતા કે આપણને નંદ બાબા ને યશોદા મૈયા બનતા નથી આવડ્યું, એટલે નથી દેખાતા. અને એટલે આપણે પરિવર્તન કરવું હશે, આપણે બદલવું હશે આપણા પરિવારને, આપણા બાળકને, આપણા યુવાનને, તો પહેલા આપણે બદલાવવું પડશે. અને મને એક સત્ય ઘટના યાદ આવે છે જે મને કહેવી છે આપને, અને એ છે કે એક ચિત્રકાર હતો. એ ચિત્રકાર ખૂબ સુંદર ચિત્રો બનાવતો, ખૂબ સુંદર. અને એ ચિત્રકારે એક ચિત્ર બનાવ્યું હતું, નાનકડા કનૈયાનું ચિત્ર. અને એ ચિત્રમાં જે ભાવ હતા, એ ભાવ એટલા બધા નિર્દોષ, નિખાલસ, અદ્ભુત, પવિત્ર, વાત્સલ્ય ભર ઉપજે ગમે તેને એવા એવું એ ચિત્ર હતું. અને એ ચિત્રકારે એ ચિત્ર ભારતના બહુ નાનકડા ગામમાં રખડીને દોર્યું. એને નાનકડી ગામડાની એક શેરીમાં રમતું, ધૂળમાં રમતા બાળકના ચહેરા ઉપર એ ભાવ દેખાયા હતા. એ ભાવને એમણે એ ચિત્રમાં દોર્યું હતું. વર્ષો પછી એ ચિત્રકાર ઘરડા થવા લાગ્યા અને ફરી એને વિચાર આવ્યો કે લાય, હું ફરી એવું, મારી કર્મેન્દ્રિયો, મારો હાથ હવે ધ્રુજે છે, પરંતુ મારે એક યાદગાર કૃતિ આ સંસારમાં મૂકી જવી છે. એ ભારતના ગામે ગામ રખડ્યો, કોઈ ગામડામાંથી એને પ્રેરણા ના મળી. એ કેટલાય શહેરોમાં રખડ્યો, કોઈ પ્રેરણા ના મળી. એ હોસ્પિટલોમાં રખડ્યો, કોઈ પ્રેરણા ના મળી. આખરે એ જેલમાં ગયો અને એક જેલમાં એણે એક માણસની આંખો જોઈ અને એ ચિત્રકાર ત્યાં ઊભો રહી ગયો. અને પેલા જેલરની પરમિશન લઈને કહે છે કે ભાઈ, તું રજા આપે તો મારે તારું એક દાનવનું ચિત્ર બનાવવું છે. પેલા જેલરે કીધું કે ભલે, તમે 14 નંબરના કેદીનું દાનવનું ચિત્ર બનાવી શકો છો. અને એ કેદીને કીધું કે તું રજા આપે તો હું થોડીક વાર તારી સામે બેસીને તારું ચિત્ર બનાવવા માંગુ છું. સળિયાની આ બાજુ પેલો ચિત્રકાર કાગળ પેન લઈને એનું કામ શરૂ કરે છે. સળિયાની પેલી બાજુ પેલો કેદી બેઠો છે અને એની આંખોની જે ક્રૂરતા હતી, એની આંખોમાંથી જે ક્રોધ ટપકતો હતો, એ જોઈને માનવ દાનવ જેવો લાગતો હતો. પેલા ચિત્રકારે એનું કામ શરૂ કર્યું. બીજી ત્રીજી લાઈન દોરીને એ જ્યારે આંખ ઊંચી કરે છે પેલા કેદીની સામે, ત્યારે એ કેદીની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. પેલો ચિત્રકાર એને પૂછે છે કે તું ક્ષમા કરજે, મને દુઃખ થાય છે મેં તારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો. ત્યારે ભાઈઓ બહેનો, એ કેદી જે જવાબ આપે છે, એ જવાબ સાંભળશો ત્યારે આપણને આપણું જીવન સમજાઈ જશે. ત્યારે એ કેદી કહે છે કે હું એ જ બાળક છું જેનું વર્ષો પહેલા તમે કૃષ્ણનું ચિત્ર દોર્યું હતું. તમે વિચારો, આ ભારત ભૂમિનો જન્મ્યો ત્યારે નાનકડો કનૈયો કયા વર્ષોમાંથી, કયા યુગમાંથી, કયા સમયમાંથી પસાર થઈ ગયો કે એ દાનવ બની ગયો. નાની 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 ઘટનાઓએ એના જીવનમાં કેવું પરિવર્તન લાવી દીધું. નાની 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 બેઈમાની, નાની નાની નાનો લોભ, અને એ લોભ આપણા જીવનમાં કેવું પરિવર્તન લાવે છે એનું આ ઉદાહરણ છે. આ વિદ્યાલય નું એ લક્ષ્ય છે. આ વિદ્યાલય એ શીખવાડે છે કે નર એવી કરણી કરે જો નારાયણ બની જાય અને નારી એવી કરણી કરે જો શ્રી લક્ષ્મી બની જાય. અને એ જ ઘર ગ્રહસ્થમાં રહીને ગ્રહસ્થી અને આધ્યાત્મિક જીવનના પલ્લાને સમાન રાખીને આપણે આપણા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવવાનું છે. આ વિશ્વવિદ્યાલય એમ નથી કહેતું કે ઘર બાર છોડીને આવો, તમારો વ્યવસાય છોડીને આવો તો પરમાત્મા મળશે. નહીં, તમારા ઘર મારો, તમારો વ્યવસાય કરો, તમારા પરિવારને સંભાળો અને એ પરિવારને સંભાળતા સંભાળતા સાચવતા સાચવતા આ વ્યવસાય સાથે જોડાઓ, આ આધ્યાત્મિકતાને અપનાવો અને પછી જુઓ કે માનવ દાનવ નહીં લાગે પરંતુ માનવ દેવ સમાન લાગશે. આ વિશ્વવિદ્યાલયના કોઈ પણ ભાઈ બહેનને તમે ગમે ત્યારે મળો, તમને નહીં ઓળખતા હોય ને તમે નાનકડું સ્માઇલ હાસ્ય એના તરફ કરશો તો એ હસીને કહેશે ઓમ શાંતિ. આ સભાનું એક પણ ભાઈ બહેન મને અપરિચિત નથી લાગતું, ભલે હું તમને પહેલી વાર મળતી હોઉં. મને તમે બધા મારા પોતાના લાગો છો. કેમ? એ પરમાત્માએ મને શીખવાડ્યું કે આ તારા ભાઈ બહેનો છે. અને આજે તમારી બેન બનીને હું તમને કહું છું કે ભગવાન સાચું કહે છે, ભગવાન સાચો રસ્તો બતાવે છે. હું તમને એમ કહું કે આ હવાને મહેસૂસ કરો, આ હવાને જોવો તો તમે કહેશો બેન જોવાય નહીં, મહેસૂસ કરાય. હું કહું કે બતાવો હવા ક્યાં છે તો તમે કહેશો બેન બતાવાય નહીં, તમે અહીંયા આવો તો તમને ખાવા મળશે, હવા કેવી છે એ મહેસૂસ કરી શકશો. પરમાત્મા બતાવાય નહીં, પરમાત્માનો અનુભવ કરાય. અને આ વિશ્વવિદ્યાલયના ભાઈ બહેનો, હું નાનામાં મોટી વાત નથી કરતી, હું અનુભવ કરી શકું છું. પરમાત્મા મને રાહ ચીંધે છે, પરમાત્મા મને બતાવે છે કે સત્ય શું છે, અસત્ય શું છે, કયા રસ્તા ઉપર ચાલ જે સત્ય છે. જે તારા અંદર ગુણોનો આવિર્ભાવ કરે છે એ પરમાત્મા જ્ઞાન આપે છે. અને એટલે આ વિશ્વવિદ્યાલયમાં કોઈ ગુરુ નથી, અમે બધાય આપણે બધાય એક પિતાના સંતાનો છીએ. અહીંયા કોઈ ગુરુ શિષ્ય નથી. આ ઘર જેટલું મારું છે એટલું તમારું છે, આ ઘર ઉપર જેટલો અધિકાર મારો છે એટલો તમારો છે, આ જ્ઞાન ઉપર જેટલો અધિકાર એક દીકરી તરીકે હું પરમાત્મા પાસેથી લઉં છું એટલો અધિકાર તમારો છે. માત્ર અધિકાર માંગતા આવડવું જોઈએ. અને એકવાર શ્રદ્ધાથી કહું છું, આત્મવિશ્વાસથી કહું છું અને ગૌરવ સાથે કહું છું, પરમાત્માના દિશામાં એક કદમ માંડો એ સાત ડગલા તમારી સામે ચાલતો ચાલતો આવશે. અને આવે છે, અને આવે છે, અને પરિવર્તન લાવે છે. અને જ્યારે પહેલાથી જ ભરાયેલું મન હોય અને એના ઉપર કંઈક નાખ્યા કરવામાં આવે, પહેલાથી જ ડોલ ભરાઈ ગઈ હોય અને નળ ચાલુ રાખવામાં આવે તો બધું ઉભરાયા કરે. એટલે બધું પરમાત્માને સોંપી દો. જબ સોંપ દિયા ઇસ જીવન કા ભાર તુમ્હારે હાથો મેં, હે જીત તુમ્હારે હાથો મેં, હે હાર તુમ્હારે હાથો મેં. મારા વ્યવસાયને જીવાડવો કે ખતમ કરવો એ તારા હાથમાં છે, તું સંભાળજે. અમે તો કહ્યું કે જે જવાબદારી મંડળી, જે જવાબદારી દૂધ મંડળીના અધિકારીઓ અમને આપે છે એ જવાબદારી તો તારી છે. તારે અમારાથી જે કરાવવું હોય એ તું કરાવી લે, અમે તૈયાર છીએ. તમે પણ કહો કે પ્રભુ તું જે દિશા ચૂકવીશ, તું જે દિશા સૂચવીશ એ દિશા ઉપર ચાલવા માટે અમે તૈયાર છીએ. પરમાત્મા રાહ ચીંધશે, એ અનુભવાશે, એનો સાથ અનુભવી શકાશો, એના સાથનું પરિવર્તન અનુભવી શકાશો અને એ પરિવર્તન જીવનમાં પરિવર્તન લાવશે. એ પરિવર્તન ઘરને આશ્રમ બનાવી દેશે. અને આપણા શાસ્ત્રમાં તો ગ્રહસ્થ આશ્રમનું મૂલ્ય ગાયું છે. એ ગ્રહસ્થ આશ્રમને બનાવનાર આપણે છીએ, એ ગ્રહસ્થ આશ્રમની જીવાદોરી આપણા હાથમાં છે. અને એટલે જ ઘરને મંદિર બનાવવાનું છે, એટલે જ જીવનને સર્વશ્રેષ્ઠ બનાવવાનું છે, જીવનની મૂર્તિને દેવતા તુલ્ય બનાવવાની છે. એ દેવતા તુલ્ય બનાવવા માટે પરમાત્માએ ફરી એક તક આપી. આપણે સૌ ખુલ્લા મનથી પ્રભુ પિતાના ચરણોમાં જઈએ અને એની પાસેથી 2 મિનિટ માટે 3 મિનિટ માટે આશીર્વાદ લઈને આવીએ. આપ સૌ પરિચિત હશો જ કે આ વિશ્વવિદ્યાલયની એ પરંપરા છે કે દિવસમાં થોડાક થોડાક સમયે આવી રીતે ગીત, પ્રભુ ભજન, પ્રભુ સ્મૃતિ વાગે એટલે આ શાંતિવન પરિસરના દરેક ભાઈ બહેનો પોતાનું દરેક કાર્ય 3 મિનિટ માટે મૂકી દે અને પરમાત્માને યાદ કરે. કારણ કે આપણે આપણી પ્રવૃત્તિ જ્યારે કરતા હોઈએ, હું જેમ બોલતી હતી ત્યારે આપણે એના મય થઈ જઈએ છીએ અને ઐશ્વર્ય શક્તિથી આપણે થોડાક વિમુખ થઈ જઈએ તો ફરીથી એ પરમાત્મા પાસે જોડાવાનો આ એક મોકો છે. આપણી બેટરીને રિચાર્જ કરવાનો આ મોકો છે અને એના અદ્ભુત પરિણામો મળ્યા છે. કારણ કે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસ હોય, એમ મનના વિચારોને થોડીક થોડીક વારે કંટ્રોલ કરવા માટે પરમાત્માની મુલાકાત લેવી જરૂરી છે. અને એ મુલાકાતના ભાગરૂપે આપણે બધા થોડીક મિનિટો માટે એ પરમાત્મા પાસે ગયા. ફરી હું આપને આપણા વિષય તરફ લઈ જાઉં. આપણે વાત કરતા હતા જીવનમાં સ્વચ્છતાનું મહત્વ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન. આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, સ્વતંત્ર ભારતમાં સ્વતંત્ર ભૂમિ ઉપર આપણે સ્વતંત્રતાથી શ્વાસ લઈ શકીએ છીએ, પરંતુ આપણી આદતોની પરતંત્રતાએ આપણા જીવનને ખતરામાં મૂક્યું છે, આપણા વ્યવસાયને ખતરામાં મૂક્યું છે. અને એટલા માટે ફરીથી જાગૃત થવા માટે આપણે બધા આજે અહીંયા એકત્રિત થયા છીએ. હું વાત કરતી હતી સ્વચ્છતાની અને એ ગોકુળિયા ગામની. આઝાદીના આટલા વર્ષોએ શ્વેત ક્રાંતિ લાયા, આધ્યાત્મિક ક્રાંતિ લાયા, શ્વેત ક્રાંતિ લાયા, હરિત ક્રાંતિ લાયા. હરિત ક્રાંતિએ આપણા ખેતરોને લીલા લહેર કરાવી, વર્ષમાં સમૃદ્ધ સારો ડાયો સમજુ ખેડૂત 2-4 પાક લેતો થયો. અને શ્વેત ક્રાંતિએ આખા જીવનનો ભાર ઉપાડ્યો. 6-7 મેમ્બરના કુટુંબને 2 ગાયો કે ભેંસો જીવન ચલાવવા માટે પૂરતી થવા લાગી. પરંતુ જીવનમાંથી નૈતિકતાનું પતન થતું ગયું. ઇન્સાન જે છે એના ગુણોમાં ઊણો ઉતરતો ગયો અને ભારતીય સંસ્કૃતિની જે સાચી ઓળખ, જે સાચા મૂલ્યો કહેવાય, જે સાચા સંસ્કાર કહેવાય, એ સંસ્કારનું પતન થતું ગયું. અને એ પતનના કારણે ઇન્સાન જે છે એ ઇન્સાન અંદરથી ખોખલો થતો ગયો, ખાલી થતો ગયો. એનું મન જે છે એ મન દ્વિધાઓ અનુભવવા લાગ્યું, એ મન ખાલીપો અનુભવવા લાગ્યું, એ મન ડિપ્રેશન અને હતાશાનો શિકાર બનવા લાગ્યું. એટલા માટે હંમેશા ધ્યાન રાખજો કે તમને દરેકને જીવનમાં એ અનુભવ થયો છે ક્યારેક ને ક્યારેક કે કોઈ મજબૂત સાથી જોઈએ. એ મજબૂત પરિવારની મુખ્ય વ્યક્તિ હોય કે કોઈક માતા એના શિક્ષિત દીકરામાંથી એ સલામતીને અનુભવ કરતા હોય છે. હવે આ જે સલામત સાથ જે છે, એ સલામત સાથ, એ મજબૂતાઈ, એ હૂંફ હવે ધીમે ધીમે માનવ પાસેથી ઓછી થતી જાય છે. અને એટલા માટે નહીં કરવાના કૃત્યો એનાથી થઈ જાય છે. એટલા જ માટે એવું કહેવાય છે કે આ વ્યવસાય સાથે આપણે થોડીક બાબતો જો ધ્યાનમાં રાખીએ તો આપણા વ્યવસાયને આપણે સારામાં સારી રીતે ચલાવી શકીએ છીએ. એના કરતાં પણ મોટી વસ્તુ જો કોઈ હોય તો તમે ધ્યાન રાખજો, જેટલી શ્રદ્ધાથી, જેટલા આત્મવિશ્વાસથી હું મારી જાતને અરીસામાં જોઈ શકું છું અને હું મારી જાત સાથે આંખો મિલાવીને કહી શકું છું કે મેં જીવનમાં ક્યારેય કોઈને છેતર્યા નથી, એટલી શ્રદ્ધાથી તમે બધા તમારા અંતરચક્ષુને ખોલો અને તમારા દિલરૂપી આયનામાં ઝાંકો, દેખો, જોવો અને તમારી જાતને પૂછો કે તમે કોઈની સાથે દગો કરો છો, છેતરો છો? આ જવાબ મારે નથી જોઈતો, આ જવાબ તમે તમારા પોતાને આપો અને જુઓ તમને જવાબ મળશે. જો પતનના માર્ગે જઈ રહ્યા હોઈએ તો પરિવર્તનની આ એક ઉજ્જવળ ઘડી આપણને મળી છે. ધ્યાન રાખજો, ઈશ્વર મહેરબાન છે આપણા ઉપર કે જેણે આપણને આ સોનેરી તક આપી છે. જે ડેરીના દૂધસાગર ફેડરેશન, જે અમૂલ ફેડરેશનના 19-20 લાખ ભાઈ બહેનો છે, એ ફેડરેશનમાંથી આ 1700 ભાઈ બહેનોને પરમાત્મા પાસે, પરમાત્માના ઘરમાં આવવાનો મોકો મળ્યો છે. આ નાની તક નથી, આ સામાન્ય ઘડી નથી, આ તમારા જીવનનો સામાન્ય સમય નથી. અને કેટલાય લોકો આ સભામાં ક્યાંક ક્યાંક ખૂણામાં બેસી અને નિંદ્રાધીન થયા છે, એમને ઉઠાડો, એમને સમજાવો કે આ ઘડીને ચૂકવાની જરૂર નથી. તમે મને ના જોશો, તમે મારા શબ્દોને ના જોશો અને શબ્દોની ડૂબડૂગી વગાડીને હું કોઈ જાદુનો ખેલ નથી કરતી. હું એ વાત તમને કહેવા માંગુ છું જે વાતને મેં અનુભવી છે. હું એ પરમાત્માનો સંદેશ તમને આપવા માંગુ છું જે સત્ય છે, જે સ્વચ્છ છે, જે પવિત્ર છે અને જે એકમાત્ર આપણો તારણહાર છે. એ સંદેશો હું તમને આપવા માંગુ છું. માયા, સંસાર અને આપણી આળસ આપણને ડૂબાડી દે છે. આ એક તીર્થભૂમિ છે એમ કહેવાય કે ગંગામાં ડૂબકી લગાડશું અને પાવન થઈને બહાર આવશું. એ પાણીની ગંગા છે, એ પાણીની ગંગા આપણને કેટલી પાવન કરે છે એ મને નથી ખબર, પરંતુ આ સત્ય જ્ઞાન ગંગા છે અને એ સિમ્બોલ છે, એ પ્રતીક છે. આ સત્ય જ્ઞાન ગંગા છે, ડૂબકી લગાડો અને અનુભવ કરવાનો પ્રયત્ન કરો કે કેમ અહીંના લોકો ઠોકી ઠોકીને કહે છે કે આધ્યાત્મિકતા, આધ્યાત્મિકતા, આધ્યાત્મિકતા. શ્વેત ક્રાંતિ આવી ગઈ, હરિત ક્રાંતિ આવી ગઈ, સમૃદ્ધિ આવી, પણ માણસ સમૃદ્ધ ના થયો. આજે એવું બનવું જોઈએ કે ગામે ગામ ગોકુળ હોય, જેની જગ્યાએ ગામે ગામ ઉકરડા થતા જાય છે. આજે એવું હોવું જોઈએ કે આપણી ગૈયા અને આપણી મૈયા સર્વશ્રેષ્ઠ હોય, વિશ્વ આપણા ચરણમાં આવીને ઝૂકે, એના જગ્યાએ આપણી ગૈયાનું શું થશે? એટલા માટે જો આ વ્યવસાયને થોડો વૈજ્ઞાનિક ઢબથી લેવામાં આવે, દૂધ ડેરીના અધિકારીઓ જે બરણીને ગરણી આપે છે એનું એકમાત્ર કારણ છે કે બરણીનું મોઢું નાનું છે, એટલે પેલું પશુ દૂધ દોતી વખતે પગ ઊંચા નીચા કરે ને માટી ઓછી ઉડે, એટલે એ નાના મોઢાની બરણી હોય તો એમાં ઓછી માટી જાય, એને આપણે અભરાઈ પરથી ઉતારીને રોજ વાપરીએ, જલ્દીથી જલ્દી દૂધને દૂધ ડેરીમાં જમા કરાવી દઈએ તો એમાં જીવાણુ પેદા ના થાય. અને ધ્યાન રાખજો, હું વૈજ્ઞાનિક અભિગમની વાત કરું છું, હું વૈજ્ઞાનિક સમજની વાત કરું છું. વિજ્ઞાન એ કોઈ પુસ્તક નથી, વિજ્ઞાન એ આપણા જીવન સાથે જોડાયેલું જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે, એટલે એને વિજ્ઞાન કહ્યું છે. અને એ વિજ્ઞાન એવું કહે છે કે દૂધની અંદર સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ વૃદ્ધિ પામે છે. મેં પહેલા જ કહ્યું કે દૂધ જે છે એ આપણા માટે સર્વોત્તમ આહાર છે, સર્વશ્રેષ્ઠ આહાર છે. એવી જ રીતે દૂધ જે છે એ જીવાણુઓના વૃદ્ધિ વિકાસ માટે પણ સર્વોત્તમ છે. કોણ જીવાણુ? તો જેને આ નરી આંખે ના જોઈ શકાય. કેવા જીવાણુ? તો તમે રોટલીને 3 દિવસ સુધી બંધ ડબ્બામાં રાખી મૂકો અને એના ઉપર સફેદ સફેદ જે બાજી જાય એ જીવાણુ. રાતની ખીચડી 2 દિવસ સુધી બહાર પડી રહે ને એનો સ્વાદ બદલાઈ જાય એ જીવાણુ. દૂધ ગરમ કર્યા વગર પડ્યું રહ્યું હોય અને દહીં બની જાય એ જીવાણુ, એની વાત કરું છું. જેને આ આંખોથી જોવાતા નથી એ એવા સૂક્ષ્મ બેક્ટેરિયા છે. તમે જાણો છો એને, પણ તમે બીજી રીતે જાણો છો. તમે એમ બોલો છો કે દૂધને ગરમ કરી લો ને તો બગડી જશે. કેમ ગરમ કર્યું? 100 સેન્ટીગ્રેડ તાપમાન ઉપર તમે એને લઈ આવો છો, પછી તમે એને ઠંડુ કરી દો છો. તમે એને દૂધ ડેરીમાં જમા કરાવો છો, દૂધ ડેરીવાળા એને ફટાફટ ગરમ કરે છે, ફટાફટ ઠંડુ કરી દે છે અને એને ફ્રીજ ટેમ્પરેચર ઉપર લાવીને મૂકી દે છે, એટલે એ બગડતું નથી. એમણે બેક્ટેરિયાને હટાવી દીધા. અને આપણી પ્રોડક્ટમાં, આપણા દૂધમાં જો આવા બેક્ટેરિયા પેદા થઈ જાય તો એ બેક્ટેરિયા દૂધ દ્વારા શરીરમાં આવી જાય ને શરીર જે છે એ રોગનું ઘર બની જાય. સ્વાસ્થ્ય પ્રદાન કરનારું આ પોષક ખાદ્ય જે છે એ પોષક ખાદ્ય રોગનું ઘર બની જાય અને એના માટે જવાબદાર માત્ર આપણી અસ્વચ્છતા છે. અમને યાદ છે કે અમે કોલેજમાં એક પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગમાં અમે એક ગામડામાં 10 દિવસ સુધી હતા અને એ દૂધ વ્યવસાય સાથે જોડાયેલા 2 બહેનો હતા કે ગીતાબેન અને સીતાબેન, એ નામ તો મેં પાડ્યું. હવે એ બંને બહેનોને હાથ ધોયા, એકે હાથ પાણીથી ધોયા, એકે સાબુથી ધોયા અને એકે કોલન વોટરથી ધોયા અને પછી માઇક્રોસ્કોપ એવું એક મશીન આવે છે એની અંદર એમના હાથને જોવામાં આવ્યા તો એમાં કરોડો બેક્ટેરિયા હતા. જેમણે સાબુથી ધોયા એનામાં લાખો હતા અને જેમણે પેલા સોલ્યુશનથી જોયા એનામાં હજારો તો હતા જ. હવે આ જીવાણુ દૂધ દોવાની જે પ્રક્રિયા દરમિયાન દૂધમાં જાય અને એ વૃદ્ધિ વિકાસ પામે અને આપણા દૂધને મલિન કરી દે. એટલા માટે ભાઈઓ બહેનો ધ્યાન રાખજો કે જેટલી સ્વચ્છતા જીવનમાં આવશ્યક છે એટલી જ સ્વચ્છતા આ વ્યવસાયમાં આવશ્યક છે. અને ટાંકણીના માથા ઉપર હજારો જીવાણુઓ જો રેખાય, એટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય, તો એ સૂક્ષ્મ જીવાણુઓને નાથવા માટે, ડામવા માટે, આપણા દૂધમાં વધતા અટકાવવા માટે તલવારની ધાર જેવી સ્વચ્છતા આપણા જીવનમાં હોવી જોઈએ. અને જો એટલી સ્વચ્છતા જીવનમાં હોય તો આપણે ગુણવત્તામાં આગળ વધી શકીએ. આપણે શું કરીએ? છોકરાને અથવા તો છાણ ઉપાડતા ઉપાડતા ફટાફટ આમ હાથ ધોયા, આમ લૂછ્યા અને પછી દૂધ ધોવા બેસી ગયા. શરદી થઈ ગઈ હોય તો સાફ કર્યું અને દૂધ ધોવા બેસી ગયા. આ બધી આપણી ખરાબ આદતો આપણા દૂધને મલિન બનાવે છે, આપણા જીવનને મલિન બનાવે છે. અને પરમાત્માનો થાળ જ્યાં ધરવાનો છે એ ઈશ્વરના થાળને મલિન બનાવે છે. આપણે વિશેષ કંઈ ના સમજીએ કોઈ વાંધો નહીં, આપણે વિજ્ઞાનને ના સમજીએ કશો વાંધો નહીં, પરંતુ એટલું સીધું સાદું જ્ઞાન આપણે સમજીએ કે મારે ભગવાનને નથી છેતરવો, એને નથી છેતરવો. અને એટલા માટે સ્વચ્છતા 2 પ્રકારની છે, સ્થૂળ સ્વચ્છતા અને માનસિક સ્વચ્છતા. સ્થૂળ સ્વચ્છતા એ બતાવે છે કે જ્યાં તમારું પશુ રહે છે એ એનું ઘર છે. જેમ તમારા ઘરને વાળી ચોળીને ચોખ્ખું રાખો છો ઝાડુ પોતા કરીને, એમ એના ઘરને ચોખ્ખું રાખો. ભરભર ઉનાળે તમને પંખાની જરૂર પડે છે તો પેલું અબૂદ પ્રાણી બિચારું બોલી નથી શકતું અને મચ્છર તોડી નાખે છે, એને બહુ પંખાની જરૂર હોય છે, એને એક આપો. તમે એક પંખો એને આપશો ને તો એ તમને એક લીટર દૂધ રોજ વધારે આપતું થઈ જશે. તમારા બાળકને એકેય રસી અપાવવાનું ચૂકતા નથી, એને શહેરમાં લઈ જઈને પણ રસી અપાવો છો. સાસુ સસરા ઘરડા મા બાપ પણ એની દીકરીના દીકરાઓને ઉચકી ઉચકીને, ના ઉચકાય તો એ ઉચકી ઉચકીને એને રસી અપાવે છે કે મારા પૌત્રને ક્યાંય રોગ ના લાગુ પડે. તમારું પશુ એ તમારું બાળક છે, તમે એને પાળો એ તમને પાળશે. એને રસીકરણ યોજનામાં મૂકો. નવું પશુ ખરીદો તો મેડિકલ ચેકઅપ કરાવો. એને દુઃખ થાય, એને રોગ લાગે, એને પીડા થાય તો એ પીડાને અનુભવો અને એ પીડામાંથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. એ અબોધ છે પણ એ નાસમજ નથી. તમે એનાથી શબ્દથી ના જોડાઓ, તમે એની સાથે લાગણીથી જોડાઓ. અરે ખેતરના ઝાડ પાન પણ લાગણીથી જોડાઈ જાય છે અને આ વિશ્વવિદ્યાલયના કેટલાય ખેડૂતોનો એ અનુભવ છે. અને એમ કે તું લીલા લહેર કર, તું લીલી વાડીએ ઝૂલ, અમે પરમાત્માના ખોળે તારો ભોગ લગાવશું. અને એના ખેતરો લીલા લહેર કરે છે. એને રોજ જઈને એ છોડને જ્ઞાન સંભળાવે કે ભગવાન આમ કે છે, ભગવાનની દ્રષ્ટિ તારા ઉપર છે. અને પેલો છોડ ઝૂમે છે. વિજ્ઞાને આ સાબિત કર્યું છે, વિજ્ઞાને પ્રયોગોથી આ સાબિત કર્યું છે. એટલે ધ્યાન રાખજો, હું માનસિક સ્વચ્છતાની વાત કરું છું. જેનું મન સ્વચ્છ એનું જીવન સ્વચ્છ, જેનું મન સ્વચ્છ એનું પશુ સ્વચ્છ. તમારા શુદ્ધ વાઇબ્રેશનને એ અનુભવી શકશે. તમે ક્યારેક પ્રેમથી તમારી ગાય ભેંસને હાથ ફેરવ્યો હશે ત્યારે ક્યારેક દુઃખી અવસ્થામાં એની આંખમાંથી આંસુ નીકળે છે, તમે એ અનુભવ્યું છે? અનુભવ્યું છે તમે? મારો અનુભવ એમાં ઓછો હોય પણ તમે મારા કરતા એ અનુભવમાં, એની લાગણીના અનુભવમાં જરાય પાછળ નથી. એ અનુભવો. અને જે તમને જોઈએ છે એ એને પણ જોઈએ છે, તમને જે ખોરાક જોઈએ છે એ એને પણ જોઈએ છે. જેટલી શ્રદ્ધાથી, જેટલી તંદુરસ્તીથી મંડળીથી તમને જે સૂચના મળે એ પ્રમાણે એને સાચવો. તમને ક્યારેક મન થાય કે આજે શીરો પૂરી ખાવા છે, ક્યારેક એને મન થાય કે આજે કંઈક સારું મળે, એને ખવડાવો, એ તમને ખવડાવશે. આ બધા બહુ સામાન્ય પણ બહુ આવશ્યક વૈજ્ઞાનિક અભિગમો છે. એટલા માટે એ અભિગમોને સમજવા માટે ક્લાસરૂમમાં જવાની કે શિક્ષણ લેવાની જરૂર નથી. કોઈ માને ના શીખવાડવું પડે કે કોઈ પિતાને ના શીખવાડવું પડે કે તારા બાળકને કેમ મોટું કર, એને આવડી જાય અને એનું બાળક મોટું થાય અને એની સાથે એક સુંદર સ્નેહનો તંતુ જોડાય. એ તંતુ તમારા પ્રાણી સાથે જોડો. કેટલા સાહિત્યો રચાઈ ગયા છે એના ઉપર અને એનો અનુભવ તમે પોતે જીવનમાં કરો છો. આ સ્થૂળ સ્વચ્છતા થઈ, આ સ્થૂળ સ્વચ્છતા થઈ. બીજી સ્વચ્છતા જે છે એ માનસિક સ્વચ્છતા છે, એ આંતરિક સ્વચ્છતા છે. તમે આ પરિસરમાં જુઓ છો એ સ્થૂળ સ્વચ્છતા છે, તમે અહીંના લોકોના મનને જુઓ છો એ માનસિક સ્વચ્છતા છે. આ સ્થૂળ સ્વચ્છતા ક્યારે આવી? જ્યારે પહેલા માનસિક સ્વચ્છતા હતી ત્યારે આવી. અને એટલા માટે માત્ર વાળી ચોળી દેવાથી આપણી ફરજ પૂરી નથી થઈ જતી, માત્ર નાઈ ધોઈ લેવાથી આપણે સ્વચ્છ નથી થઈ જતા, આપણા મનને મલિન થતું અટકાવવાથી આપણે સ્વચ્છ થઈએ છીએ. અને એ મનને મલિન થતું કેવી રીતે અટકાવી દેવાય એના માટેની શક્તિ એ આધ્યાત્મિકતા છે. મેં પહેલા જ કહ્યું કે માનવને પોતાનાથી જબરજસ્ત સોર્સ જોઈએ છે. તમે કોનામાંથી પ્રેરણા લેશો? આપણે એમ કહીએ છીએ કે ગુરુ, ગુરુ કોણ છે? એ આ સંસારમાંથી ઉત્પન્ન થયેલું એક વ્યક્તિ છે. એણે જીવનમાં એવા ગુણોને પ્રાપ્ત કર્યા કે એમને આપણે ગાદી પર બેસાડીને તમે સામે બેઠા નહીં. આ વિશ્વવિદ્યાલય એવું કહે છે કે આપણે બધા સમાન છીએ, આપણે બધા એક પિતાના સંતાન છીએ. પૂરી શ્રદ્ધાથી, પૂરી ઈમાનદારીથી એ પરમાત્મા પાસે જઈએ અને એને કહીએ કે પ્રભુ, મારા મનને તું સંભાળ, મારું મન તને સોંપું છું, અને પછી જુઓ તમારા જીવનમાં ધીમે 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 સહજ સ્વચ્છતા આવતી જશે. આ શાંતિવન ગામ સ્વચ્છ ના હોત તો તમને અહીંયા ગમત? મેં ઘણાને બોલતા સાંભળે અહીંયા તો સ્વર્ગ જેવું છે, બહુ સુખ છે, બહુ શાંતિ છે. અને આ નીરવ શાંતિમાં આપણે ક્યારેય શાંતિમાં પોઢી જઈએ છીએ, ખબરે નથી રહેતી. એવી શાંતિ આપણા ઘરમાં આપણે પેદા કરીએ, એવી શાંતિ આપણે આપણા જીવનમાં પેદા કરીએ. આ અનુભવને વિસરી ના જતા, આ અનુભવને ભૂલતા નહીં. જો એને ભૂલવાની ભૂલ કરશો તો જીવનમાં તમે ભૂલાઈ જશો ઈશ્વરની નજરમાંથી. ભૂલાઈ જશે એને કે ફલાણા ગામની કોઈક બેન ને કોઈક ભાઈ ને મેં મોકલ્યા હતા આ ધરા ઉપર, એ ઈશ્વરને ભૂલાઈ જશે. હું ઈશ્વરને ના ભૂલાવી જોઈએ, એને યાદ રહેવી જોઈએ કે મારું પેલું બાળક એ મારા કયામાં છે. અને મા બાપનો કયાગરો દીકરો હોય તો મા બાપ ગર્વ લે કે મારો દીકરો, મારી દીકરી તો બહુ ડાઈ. એ પ્રભુને ગર્વ લેવા દઈએ કે મારા દીકરાને, મારી દીકરીએ, મારા સંતોકબેન કે મગનભાઈએ જીવનને ચરિતાર્થ કરી બતાવ્યું આ ધરા ઉપર જઈને. અને એણે જે ધરા ઉપર આપણને મોકલ્યા છે, એણે પોતાની સાથે જોડાયેલા પરમાત્માએ પોતાની સાથે જોડાયેલા જે વ્યવસાય સાથે આપણને જોડ્યા છે, એને આપણે વફાદાર રહીએ, એને આપણે ઈમાનદાર રહીએ. કશું જ કરવાની જરૂર નથી, કશું જ છોડવાની જરૂર નથી, કોઈ પૈસા આપવાની જરૂર નથી, કશું જ દાન કરવાની જરૂર નથી. આ વિશ્વવિદ્યાલયને તમારી પાસેથી કશું જ નથી જોઈતું, એને માત્ર જોઈએ છે તો માત્ર એટલું જોઈએ છે કે તમે ખાલી મન સાથે પરમાત્મા તરફ વધો. અમારે કોઈ ફી નથી જોઈતી. એ ઈશ્વર, એ પરમાત્મા, એ જીવનના દાતા, એ પરમાત્મા પિતા તમારા સાથી બનવા આતુર છે અને જીવન પર એના અનુભવો મેળવી શકાય છે. એટલે દેવી તરફથી જે વૈજ્ઞાનિક અભિગમોની વાત કરવામાં આવે છે એને સ્વચ્છ મનથી સ્વીકારો. તમે ધ્યાન રાખજો કે દુનિયા બહુ ઝડપથી આગળ વધી રહી છે. વિશ્વ એક ગામ બની ગયું છે. એક નાનકડા કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા વિશ્વના ખૂણા ખૂણામાં અત્યારે આપણે ફરી શકીએ, અને સ્વિટ્ઝર્લેન્ડના ખેડૂત સાથે બેઠા બેઠા વાત કરી શકાય. સ્વિટ્ઝર્લેન્ડનો ખેડૂત એના ખેતરમાં કોમ્પ્યુટર પર બેઠો બેઠો વિશ્વમાં જોવે છે કે ક્યાં મારા દૂધની જરૂર છે, એ જોવે છે. એટલે આવી કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય એના માટે માનસિક સ્વાસ્થ્ય જોઈએ. આ માનસિક સ્વાસ્થ્ય જો આપણામાં ના હોય તો એક ઘટના મને યાદ આવે છે. એવી ઘટના બની ગઈ હતી, મને બરોબર યાદ છે કે 7 થી 8 વર્ષ પહેલા સવારના પહોરમાં મેં સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે દૂધ દિલ્હીની અંદર કેટલાક બાળકોએ સવારે એમના મમ્મીએ દૂધ ગરમ કરીને પીવડાવ્યું અને એ બાળકો ટપોટપ 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 મરી ગયા. 25 થી 30 બાળકો એવા હતા કે જે ટપોટપ મરી ગયા દૂધ પીતાની સાથે. એની તપાસ થઈ, તપાસ થઈ, તપાસ થઈ, અને એક સિન્થેટિક દૂધની ફેક્ટરી મળી. સિન્થેટિક દૂધ એટલે પ્રયોગશાળામાં બનેલું દૂધ, જે પશુ પાસેથી નહોતું મળ્યું, જે પ્રયોગશાળામાં ફેક્ટરીમાં પેદા થયેલું દૂધ હતું, અને કોઈક મલિન વૃત્તિના બેસમજ માણસે એ પેદા કર્યું હતું, અને એ પેદા કરેલું દૂધ જ્યારે દિલ્હી જેવા શહેરમાં ફરી વળ્યું ત્યારે બાળકો ટપોટપ ઢળી પડ્યા હતા. જ્યારે માનસિક સ્વચ્છતા ના હોય તો માણસ પૈસા માટે આટલા અધમ કૃત્ય તરફ વળી જાય છે. માણસ પૈસા માટે અધમ કૃત્ય કરતો થઈ જાય છે, છેતરતો થઈ જાય છે. એટલા માટે મનને બનાવનાર, શરીરને બનાવનાર તમારા માતા પિતાઓ હતા, પણ મનને બનાવનાર પિતા પરમાત્મા છે, જે આપણા સૌના પિતા છે. અને આપ સૌ સવારના સત્રમાં એ જ્ઞાન નિયમિત સાંભળો છો કે તમે કોણ છો, તમે આ ધરા ઉપર શું કામ આવ્યા છો, અને આ ધરા ઉપરથી તમારે શું લઈને જવું છે, કઈ રીતે આદર્શ વ્યક્તિ બની શકાય, કઈ રીતે શ્રેષ્ઠ જીવન જીવી અને શ્રેષ્ઠ વ્યવસાય સાથે જોડાઈ શકાય. માત્ર જીવનમાં એટલું જ કરવાનું કે ઘેટાની જેમ ઉગ્યા, ઉઠ્યા, નીચું મોઢું રાખ્યું અને ચાલ્યા કર્યા. ધ્યાન રાખજો, આ કબૂતરોનું ઘૂઘુ નથી. ઉપર જાશો ત્યારે પરમાત્મા તો પહેલું પૂછશે કે તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? એ પહેલો પ્રશ્ન કહેશે કે તું કબૂતરના ઘૂઘૂની જેમ જીવીને ઘૂઘૂ 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 કરતો આવ્યો ને ઉપર પહોંચી ગયો, તે કોનું સુખ દુઃખ પૂછ્યું તું? અને એ સુખ દુઃખ જો પાડોશીનું ના પૂછી શકતા હોઈએ તો આપણા પશુનું પૂછીએ, એ જવાબ આપશે, એ જવાબ વાળશે. આપણા સ્વયંનું પૂછીએ કે મન, તને શું જોઈએ છે, તને કેવો સાથ જોઈએ છે, તને કેવા ગુણ જોઈએ છે, હું તને આપું, એના બદલામાં મન તમને કંઈક આપશે. અને જીવન પરિવર્તન, મેં પહેલા જ કહ્યું કે મારે આ વિશ્વવિદ્યાલયનું એ લક્ષ્ય નથી કે વિશ્વ પરિવર્તન કરવું, આ વિશ્વવિદ્યાલયનું એ લક્ષ્ય છે કે વ્યક્તિ પરિવર્તન કરવું, માનવને દેવ જેવો બનાવવો. આ કળિયુગમાં રહીને, આ પતિત દુનિયામાં રહીને, આ દાનવોની વ્યભિચારી ભ્રષ્ટાચારી દુનિયામાં રહી અને માનવને શ્રેષ્ઠાચારી બનાવવું, એ આ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય છે. અને એ લક્ષ્યને તમારા જેવા ગામમાં રહેતા કેટલાય ભાઈ બહેનો અનુભવી શકે છે કે કેવી રીતે માનવ શ્રેષ્ઠ બની શકે. ફરીથી એ જ કહીશ કે ખુલ્લા મનથી પ્રભુના ચરણમાં જઈએ, કોઈ શબ્દો નહીં, કોઈ આડંબર નહીં. પેલો બુદ્ધિઓ જેમ કહેતો હતો અગિયારસના દિવસે, શાસ્ત્રોમાં આપણે સાંભળીએ છીએ કે હે મારા ગુરુના ભગવાન, તારે આઈને ખાવું હોય તો ખાઈ જા, નહીતર પછી હું ખાઈ જઈશ. અને પેલો પરમાત્મા આવે છે, પેલા નરસિંહની હુંડી સ્વીકારે છે, એ આપણી સ્વીકારશે, એ બેઠો છે, એ હાજરા હાજુર છે, અને એ આપણા વાયદાઓને નિભાવનાર છે. એનો પળપળનો અનુભવ આ વિશ્વવિદ્યાલયના ભાઈ બહેનો કરે છે. આ વિશ્વવિદ્યાલયના સંચાલિકા દાદીજીઓ, જેમણે કોઈ વિશેષ શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું, પરંતુ પરમાત્માના અંગ સંગનો, જ્ઞાનનો, આધ્યાત્મિકતા એમના જીવનના રૂવાટે રૂવાટે ઉગી નીકળી છે, રૂવાટે રૂવાટે, જેને દુનિયાની મલિનતાનો કોઈ વિચાર જ નથી, કોઈ ખબર જ નથી. એમને એ ખબર નથી કે આવું એઠું દૂધ લોકો જમા કરાવે. જ્યારે દાદીજીને સંભળાવવામાં આવ્યું કે દેરીમાંથી રોટલીના ટુકડા નીકળે, અચ્છા એસા ભી હોતા હૈ, જેમના મનમાં મલિનતા જ નથી. અને માનવને કહેવું પડે આટલી ઉંમરે જેના વાળ સફેદ થઈ ગયા કે ભાઈ સ્વચ્છતા અપનાવ. મારા બાપ, સમજવું પડશે, જો નહીં સમજીએ તો આપણું જીવન અસ્ત વ્યસ્ત થઈ જશે, આપણું મન અસ્ત અસ્તવ્યસ્ત થઈ જશે અને મન જીવન હંમેશા કોઈક સહારો શોધે છે. એ સહારો જ્યારે પરિવારથી નથી મળતો ત્યારે એ વ્યસન તરફ વળી જાય છે અને વ્યસનો આપણને ડૂબાડે છે. આ વિશ્વ ઉપરથી ભારત દેશ જેવી 11 સંસ્કૃતિઓ એવી છે કે જે નામશેષ થઈ ગઈ, જે ખતમ થઈ ગઈ, જેનું અસ્તિત્વ માત્ર ઇતિહાસના પત્તાઓ ઉપર રહી ગયું છે. અને આપણે એમાં 12મા નંબરે ના જોડાઈએ એટલા માટે આપણા ગુણોને નહીં ભૂલવા પડે. ના ભૂલીએ કે આપણામાં ઉદારતા છે, આપણામાં ચરિતાર્થપણું છે. આપણે આંગણીએ આવનારને આપણું આતિથ્યથી એને આપણે સમર્પિત કરીએ છીએ, એને ધન્ય કરીએ છીએ, એ પરંપરાને આપણે ના ભૂલીએ. આપણે આપણું સર્વસ્વ પ્રભુના ચરણમાં ન્યોછાવર કરવાની તાકાત માત્ર ભારત ભૂમિના લોકોમાં છે, એને આપણે ના ભૂલીએ તો જીવનમાં કંઈક પ્રાપ્ત થશે અને તો આ ભારત ભૂમિ આધ્યાત્મ ભૂમિ તરીકે સમાજ સામે વિશ્વ સામે આવશે. તમે ધ્યાન રાખજો વડીલો, કેટલાય વિદ્વાનોના અનુભવથી વારંવાર એ સાંભળવા મળ્યું છે કે સમય હજુય ખરાબ આવશે. તમે બધાએ સાક્ષી છો, ઘોર કલયુગની નિશાનીઓ તમે નજરો નજર જુઓ છો કે દીકરી પોતાના મોઢે વર માંગે છે, ગાય વિસ્તામાં મોઢું નાખે છે. આવા પતનના કેટલાય દાખલાઓ તમે રોજ જુઓ છો અને હજુય સમય ખરાબ આવશે, હજુય પતન થશે. માનસિક રીતે માણસ હજુય અંધકારમાં ડૂબતો જશે. ત્યારે મારે નાનકડું કોળિયું થાવ છે, મારે નાનકડો દીવો થાવ છે, મને વિશ્વનો અંધકાર ભૂલવો ના જોઈએ. તમારામાંથી ઘણાને એવું લાગશે અને ઘણા એવું કહે છે કે બેન, સ્ટેજ પર બેસીને બોલવું બહુ સહેલું છે. મારા બાપ, બોલવું સહેલું છે પરંતુ આ વિશ્વવિદ્યાલયે કેટલાય ઉતાર ચડાવ જોયા છે, અમે પણ જીવનમાં કેટલાય ઉતાર ચડાવ જોયા છે. મારી ઉંમર ભલે નાની હોય, મારો અનુભવ નાનો નથી. પ્રભુની શ્રદ્ધાએ મને કચ્છના ભૂકંપમાંથી બચાવી છે. એ અનુભવ અમે કર્યા છે. એ પરમાત્માની શક્તિ હતી, એ પરમાત્માનું ટચિંગ હતું, એ પરમાત્મા, એ ભગવાન પેલું બિલાડીના બચ્ચા માટલામાં પૂરાઈ જાય અને બચી જાય એમ પ્રભુ એના બચ્ચાને બચાવે છે. એના જીવનમાં તકલીફો આવવા નથી દેતા. બાકી નૈયા તો બધાની હાલક ડોલક થાય. તમારા બધાના જીવનમાં સમસ્યાઓ હશે, ઘોર સમસ્યાઓ હશે, વિશાળ સમસ્યાઓ હશે, પરંતુ એ સમસ્યામાંથી નીકળવાની આ તક છે. કારણ મેં પહેલા કહ્યું એમ, મનને કોઈક આધાર જોઈએ છે અને સૌથી વફાદાર આધાર, સૌથી ઈમાનદાર આધાર અને સૌથી શ્રદ્ધાવાન આધાર. પૃથ્વી ડગી જશે પણ એનો આધાર નહીં તૂટે એવો આધાર મારી પાસે છે અને એ આધાર એ મારા ભગવાનનો સાથ છે. ભાઈઓ બહેનો, એ સાથ માટે આ વિશ્વવિદ્યાલય તમને આવાહન કરે છે. રોજ ના આવશો, મન થાય ત્યાં સુધી આવો, અનુભવો, જોવો. જીવનનું પરિવર્તન આવશે, ઘરમાં પરિવર્તન આવશે, સમાજમાં પરિવર્તન આવશે, ગામમાં પરિવર્તન આવશે, તમારા વ્યવસાયમાં પરિવર્તન આવશે, તમારા ફેડરેશનમાં પરિવર્તન આવશે, તમારો આખો ઉદ્યોગ જે છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચરમસીમા સુધી પહોંચી જશે. માત્ર એકના પરિવર્તનથી, માત્ર તમારા એકના પરિવર્તનથી. એટલે નક્કી કરો, નિશ્ચય કરો આજે કે તમે સાધારણ વ્યક્તિ નથી. કોઈ સાધારણ વ્યક્તિ નથી. હું મગનભાઈ, છગનભાઈ કે મણિભાઈ કે તારાબેન નથી, હું દીપક છું. હું પરમાત્માએ પ્રજ્વલિત કરેલો દીપક છું. જે હંમેશા પ્રકાશ આપે છે, અંધકાર નહીં. માત્ર આટલો સંકલ્પ કરો અને પરમાત્મા તે મારી જ્યોતને આજે પ્રજ્વલિત કરી છે, તે મારી આંખો ખોલી છે કે મારે સ્વચ્છતાના મૂલ્યને અપનાવવું છે. પછી તમે જુઓ, તમને કોઈ વ્યસનની જરૂર નહીં પડે, તમને એ નાનકડી બીડી પેટાવાની જરૂર નહીં પડે, તમને એમાંથી આધાર લેવાની જરૂર નહીં પડે, તમને ચીકણી સૂંઘવાની જરૂર નહીં પડે. માત્ર સંકલ્પ કરો, મનને બનાવો, ઇન્સાન આપોઆપ બની જાય છે. મનને સાચવો, મનને આધાર આપો, મનને પરમાત્માના ચરણોમાં ધરો, તમે આપોઆપ સચવાઈ જશો, તમારો વ્યવસાય આપોઆપ સચવાઈ જશે. અને એટલે હું આપ સૌને બહુ નાનામાં એ મોટી વાત નહીં કહું, પણ એટલું કહીશ કે જાગીએ, આંખો ખોલીએ, પરમાત્માએ કયા કાર્ય માટે મને આ ધરા ઉપર મોકલ્યો છે. આ સંસારમાં જો હું આવ્યો હોઉં તો આ સંસાર માટે મારી શું ફરજ છે અને એ ફરજને હું કેટલી નિભાવું છું, કેટલી મેં નિભાવી છે, કેટલી મારે નિભાવવી છે. મારી સાથે એવું ભાથું લઈને મારે જવું છે કે ભગવાન એમ કે આવ દીકરા આવ, એવું ભાથું મારે બનાવવું હોય, મારું ભાગ્ય ભગવાન રચે, અને એવું કેટલાક જ લોકોનું બનતું હોય છે. 19 લાખ સભ્યોમાંથી 1700 ભાઈ બહેનોને અહીંયા આવવાનો મોકો મળે છે, કેટલાક જ લોકોને એ સમજવાનો મોકો મળે છે. એ ભાગ્યશાળી આત્મા હું બનું અને મારા મનને જાગૃત કરું, મારા મનને મજબૂત કરું, હું સશક્ત બનું અને સશક્ત બનીને મારી સમાજ પ્રત્યેની ફરજને અદા કરું, મારી પરિવાર પ્રત્યેની ફરજને અદા કરું, મારી દૂધ મંડળી પ્રત્યેની ફરજને અદા કરું, મારી અમૂલ પ્રત્યેની ફરજને અદા કરું, અને પછી જુઓ જીવન કેવું ભર્યું ભર્યું લાગે છે, નિરાશાની એક બૂંદ નહીં જોવા મળે. એટલે આપણે સૌ 5 મિનિટ માટે એક શુદ્ધ ભાવ આપણા મનમાં પેદા કરીએ. સમય ઘણો થઈ ગયો છે, પરંતુ એમ છતાં પણ આ પળને ના ચૂકીએ, જાગૃત બનીએ. જે લેવા માટે આપણે અહીંયા આવ્યા છીએ એ સાચા રૂપમાં લઈએ. હું જે વાત કરું છું કે ભગવાનને અધિકારથી કહીએ, પેલું બાળક એમ કે મને આ વસ્તુ જોઈએ પપ્પા એટલે જોઈએ, એમ આપણે એને કહીએ કે મારા બાપ, તું મારો બાપ હોય તો મને તારી પાસેથી આ જોઈએ છે, મને સ્વચ્છતાનું મૂલ્ય જીવનમાં જોઈએ છે, અને એ આપશે. આ સભામાં છેલ્લી બેન્ચ ઉપર બેઠેલાથી લઈ અને એક એક વ્યક્તિઓને હું અપીલ કરું છું, હું નમ્ર નિવેદન કરું છું કે આવો, 5 મિનિટ માટે બધું જ ભૂલી જઈએ. આપણે ક્યાં છીએ, ક્યાંથી આવ્યા છીએ, એ બધું ભૂલી જઈએ અને 5 મિનિટ માટે આપણે પરમાત્માની સાથે જઈએ અને એને કહીએ કે તું મને મારા જીવનમાં પરિવર્તન કરતા શીખવાડ, કારણ કે હું તારા દ્વાર ઉપર બેઠો છું. અને એ શીખવાડશે. મારી શ્રદ્ધા એણે તોડી નથી, મને મારામાં અને મારા પરમાત્મામાં, મારા ભગવાનમાં બહુ વિશ્વાસ છે. અને હું ઈચ્છું છું કે એ તમારો એ બાપ બને અને એના બે હાથથી તમારી જોડી પણ ફરે. એટલે આપણે બધાએ 5 મિનિટ માટે થોડાક સજાગ બેસીએ, મનને આપણે એ સ્થિતિમાં લઈ આવીએ કે આપણે નિંદ્રાધીન ના થઈ જઈએ, આંખોને આપણે ખુલ્લી રાખીએ. કારણ કે તમે ધ્યાન રાખજો, તમે સવારે પણ સાંભળ્યું હશે કે જ્યારે આંખો બંધ કરીએ છીએ ત્યારે આખું વિશ્વ આપણને દેખાય છે, ઘર દેખાય, પરિવાર દેખાય, પરંતુ જ્યારે આંખો ખુલ્લી હોય ત્યારે માત્ર પરમાત્મા આપણને દેખાય. તો આપણા મનને આ અભ્યાસનો વિષય છે, પરંતુ અનુભવ કરી શકાશે. હું ખાતરીથી કહું છું કે અનુભવ કરી શકાશે, અને તમે બધા એ અનુભવ કરો. અને ખાતરીથી કહું છું કે પરમાત્માને સાચા દિલના ગામડાના ભોળા લોકો પસંદ છે, એને ખૂબ પસંદ છે, શહેરી લુચ્ચા અને કપટી લોકો નહીં. તમે બધા સાચા દિલના લોકો છો, ત્યારે ભગવાનના ચરણોમાં આવવાનો મોકો મળ્યો છે. તો આજે એ પ્રભુ પિતાના બાળક બનીએ અને એના ચરણોમાં આપણી જાતને સમર્પિત કરીએ અને સાચા હૃદયથી કહીએ કે મારા બાપ, તું હવે મને દિશા દેખાડજે, તું હવે મને મારી સાથે રહેજે, અને મારા વ્યવસાયમાં તું મને સ્વચ્છતાનું મૂલ્ય શીખવાડજે. આટલી શુભ ભાવના સાથે હું મારી વાતને પૂરી કરીશ એ પહેલા હું ઈચ્છું છું કે આપણે બધા એ પરમાત્મા સાથે જોડાઈએ, અને એ મિલન હું આપનું એની સાથે કરાવવા માંગુ છું. હું અહીંયાથી થોડાક શબ્દો તમને કહીશ, એ શબ્દો પ્રમાણે તમારી જાતને અનુભવવાનો પ્રયત્ન કરજો, અને બાકીના સમયમાં જે સુંદર ગીતના શબ્દો આપણને સંભળાય એ શબ્દો સાથે પરમાત્મા સાથે રમણ કરીશું, અને પછી આપણે અહીંયાથી વિદાય લઈશું. તો આવો થોડીક પળ માટે આપણે બધું જ ભૂલી જઈએ. તમે આ શરીર નથી, પરંતુ એ શરીરને ચલાવનાર એક ચૈતન્ય સ્વચ્છ આત્મા છો. આ શરીર તમને આ ભૂમિ પર પાર્ટ બજાવવા માટે મળેલું છે. વાસ્તવમાં તમે એક શુદ્ધ સ્વચ્છ જ્યોતિર્બિંદુ ચમકતી આત્મા છો. આ શરીરથી હું આત્મા બ્રકુટી સ્થાન પરથી અલગ થઈ અને મુજ આત્માના પિતા પરમાત્માના સાનિધ્યમાં જઈ રહી છું. મારા દિવ્ય નેત્રો વાટે હું પરમ તેજનો અનુભવ કરી શકું છું. હું જેમ જ્યોતિર્બિંદુ છું, એમ મુજ આત્માના પિતા પરમાત્મા જ્યોતિર્બિંદુ છે. તે સાગર છે, તે સ્વચ્છ છે, તે પવિત્ર છે, તે નિર્મળ છે. મારી આત્મા એ પ્રભુના સાનિધ્યમાં ધન્યતા અનુભવી રહી છે. હે પિતા પરમાત્મા, યુગોથી હું તારાથી વિખૂટી થઈ તી, આજે તારા સાનિધ્યમાં તારા આશીષ મેળવવા આવી છું. પિતા પરમાત્મા, તારા અમૂલ્ય વારસાને મારે મારા જીવનમાં ઉતારવો છે. જે શુદ્ધ અને સ્વચ્છ આત્મા રૂપે તે મને આ ધરા પર મોકલ્યા હતા, આજે ફરી મારે એ જ શુદ્ધ અને સ્વચ્છ આત્મા બની તારા સાનિધ્યમાં રમણ કરવું છે. પરમાત્મા પાસેથી હું સુખનો અનુભવ કરી શકું છું, પવિત્રતાનો અનુભવ કરી શકું છું, હું સ્વચ્છતાનો અનુભવ કરી શકું છું. હું શાંતિનો અનુભવ કરી શકું છું. હે પિતા, મારી કર્મભૂમિના જીવન પથને કેમ ચલાવવો એ તું મને શીખવાડ. મારા જીવનને સ્વચ્છ કેમ બનાવવું એ તું મને શીખવાડ. તારી શક્તિઓનો સ્ત્રોત મારા ઉપર વહેવડાવ. આહા, આ ધન્ય ફળો છે પરમાત્મ મિલનની, આ પળો છે જે પળો મેં જીવનમાં ક્યારેય અનુભવી નથી. મારી આત્મા અતિન્દ્રિય સુખનો અનુભવ કરી રહી છે. હે પિતા, તારા વારસાની અધિકારી આત્મા બની હું મારી કર્મભૂમિ પર પાછી જઈ રહી છું.